અયુબનું પુસ્તક એનો પહેલો અધ્યાય. અયુબનું પુસ્તક એનો અધ્યાય પહેલો. ઉસ દેશમાં એક માણસ હતો, તેનું નામ અયુબ હતું. તે નિર્દોષ તથા પ્રામાણિક હતો, તેમજ ઈશ્વર ભક્ત તથા ભૂંડાઈથી દૂર રહેનારો હતો. તેના 7 પુત્રો તથા 3 પુત્રીઓ હતા. વળી 7000 ઘેટાં, 3000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડીઓ અને પુષ્કળ રાજ રચીલું એ તેની સંપત્તિ હતી. તેથી એ પૂર્વના લોકોમાં સૌથી મોટો પુરુષ મનાતો હતો. તેના પુત્રોમાંનો દરેક પોતપોતાને ઘેર મિજબાની આપતો અને પોતાની 3 બહેનોને પોતાની સાથે ખાવા પીવા માટે તેડતો. તેઓની ઉજાણીના દિવસો વીત્યા પછી અયુબ તેમને બોલાવીને પવિત્ર કરતો અને પરોઢિયે ઉઠીને તે સર્વની ગણતરી પ્રમાણે દરેકને માટે દહનયાર્પણ કરતો. તે કહેતો કે કદાચ મારા પુત્રોએ પાપ કરીને પોતાના હૃદયમાં દેવનો ઇનકાર કર્યો હોય. અયુબ એ પ્રમાણે હંમેશ કરતો હતો. એક દિવસે દેવદૂતો યહોવાની આગળ હાજર થયા અને તેમની સાથે શેતાન પણ આવ્યો. યહોવાએ શેતાનને પૂછ્યું કે તું ક્યાં જઈ આવ્યો? ત્યારે શેતાને યહોવાને ઉત્તર આપ્યો કે પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરીને આવ્યો છું. ત્યારે યહોવાએ શેતાનને પૂછ્યું કે શું તે મારા સેવક અયુબને લક્ષમાં લીધો છે? પૃથ્વી ઉપર તેના જેવો નિર્દોષ તથા પ્રામાણિક, ઈશ્વર ભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. ત્યારે શેતાને યહોવાનો ઉત્તર આપ્યો કે શું અયુબ કારણ વગર ઈશ્વરની ભક્તિ કરે છે? શું તું તેના ઘરનું તથા તેના સર્વસ્વનું ચારે તરફ રક્ષણ કરતો નથી? તેને તેના કામધંધામાં આશીર્વાદ દીધો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ. પણ તારો હાથ લંબાવીને તેના સર્વસ્વને સ્પર્શ કર, એટલે તે તારે મોઢે ચડીને તારો ઇનકાર કરશે. યહોવાએ શેતાનને કહ્યું કે જો તેનું સર્વસ્વ હું તારા હાથમાં સોંપું છું, પણ તેના પંડ પર, જે તેના શરીર પર, તારો હાથ નાખતો નહીં. એ પછી શેતાન યહોવાની હજુરમાંથી ચાલ્યો ગયો. એક દિવસે તેના પુત્રો તથા તેની પુત્રીઓ તેમના વડા ભાઈના ઘરમાં ખાતા તથા દ્રાક્ષરસ પીતા હતા. તે વખતે એક ખેપિયાએ આવીને અયુબને કહ્યું કે બળદો હળે જોતરેલા હતા અને ગધેડા તેઓની નજીક ચરતા હતા, એટલામાં શબાઈમ લોકો હુમલો કરીને તે સઘળાને લઈ ગયા. તેઓએ ચાકરોને તરવારથી કાપી નાખ્યા છે અને ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું. તે હજી તો કહેતો હતો, એટલામાં વળી બીજા આવીને કહ્યું કે દેવના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટાને તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યા છે અને ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું. તે હજી તો કહેતો હતો, એટલામાં બીજાએ આવીને કહ્યું કે કાસદીઓની 3 ટોળીઓ ઊંટો પર હુમલો કરીને તેઓને લઈ ગઈ છે, વળી ચાકરને તરવારથી મારી નાખ્યા છે અને ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું. તે હજી તો કહેતો હતો, એટલામાં વળી બીજાએ આવીને કહ્યું કે તારા પુત્રો તથા તારી પુત્રીઓ તેમના મોટા ભાઈના ઘરમાં ખાતા તથા દ્રાક્ષરસ પીતા હતા. તે વખતે અરણ્યમાંથી ભારે વાવાઝોડું આવ્યું. તેનો ધક્કો ઘરના ચારે ખૂણાને લાગ્યાથી તેની અંદરના જુવાનિયા ઉપર તે તૂટી પડ્યું અને તેઓ મરી ગયા છે અને ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું. ત્યારે અયુબે ઉઠીને પોતાનો જામો ફાળીને માથું મૂંડાવ્યું અને ભૂમિ પર પડીને સ્તુતિ કરતા કહ્યું કે મારી માના ઉદરમાંથી હું નાગો આવ્યો હતો અને નાગો પાછો જઈશ. યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે. યહોવાના નામને ધન્ય હો. એ સગળામાં અયુબે પાપ કર્યું નહીં અને દેવને દોષ દીધો નહીં. અયુબનું પુસ્તક એનો બીજો અધ્યાય. અયુબનું પુસ્તક અધ્યાય બીજો. એક દિવસે દેવદૂતો ફરીને યહોવાની હજુરમાં હાજર થયા. તેઓની સાથે શેતાન પણ આવીને યહોવાની આગળ હાજર થયો. યહોવાએ શેતાનને પૂછ્યું કે તું ક્યાં જઈ આવ્યો? ત્યારે શેતાને યહોવાને ઉત્તર આપ્યો કે પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરીને હું આવ્યો છું. યહોવા શતાને પૂછ્યું કે શું તે મારા સેવક અયુબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ પ્રામાણિક ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. જો કે તેને વિના કારણ પાયમાલ કરવાને ત્યાં મને ઉશ્કેર્યો હતો, તો પણ હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે. શેતાને યહોવાને ઉત્તર આપ્યો કે ચામડીને બદલે ચામડી, હા માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે, પણ તારો હાથ લંબાવીને તેના હાડકાને તેના માંસને સ્પર્શ કર, એટલે તે તારે મોઢે ચડીને તને શાપ દેશે. યહોવા શેતાને કહ્યું કે જો તે તારા હાથમાં છે, ફક્ત તેનો જીવ બચાવજે. પછી યહોવાની હજુરમાંથી નીકળીને શેતાને અયુબના શરીરમાં તેના પગના તળિયાથી તે તેના માથાની તાલકી સુધી ગુમડાનું દુઃખદાયક દર્દ ઉત્પન્ન કર્યું. તેથી તે પોતાના શરીરને ઠીકરીથી ખંજવાળવા માટે રાખમાં બેઠો. ત્યારે તેની સ્ત્રીએ તેને કહ્યું કે હજી સુધી તું તારા પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે, દેવને શાપ દે અને મરી જા. પણ તેણે તેને ઉત્તર આપ્યો કે કોઈ એક અધર્મી સ્ત્રીની જેમ તું બોલે છે, શું આપણે દેવના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ? એ સર્વમાં અયુબે પોતાના મોંથી પાપ કર્યું નહીં. આ સર્વ વિપત્તિ અયુબ પર આવી પડી હતી તે વિશે તેના ત્રણ મિત્રોએ સાંભળ્યું. ત્યારે અલીફાઝ તેમાની, બિલદાદ સુહી તથા સોફાર નામાથી પોતપોતાને ઘેરથી આવ્યા. તેઓ તેના દુઃખમાં ભાગ લેવાને તથા તેને દિલાસો આપવાને મસલત કરીને તેની પાસે આવ્યા હતા. જ્યારે તેઓએ તેને દૂરથી જોયો અને તેને ઓળખ્યો પણ નહીં, ત્યારે તેઓ પોક મૂકીને રડ્યા અને દરેકે પોતાનો જામો ફાળ્યો અને આકાશ તરફ જોઈને પોતાના માથા પર ધૂળ નાખી. તેઓ 7 દિવસ 7 રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા. તેઓએ જોયું કે તે ઘણો દુઃખી છે, તેથી કોઈએ તેને એક શબ્દ પણ કહ્યો નહીં. અયુબનું પુસ્તક એનો 3જો અધ્યાય. અયુબનું પુસ્તક 3જો અધ્યાય. એ પછી અયુબે પોતાનો મુખ ઉઘાડીને પોતાના જન્મ દિવસને શાપ દીધો. અયુબ કહેવા લાગ્યો, બળ્યો તે દિવસ ને બળી તે રાત, કે જે દિવસે હું જન્મ્યો અને જે રાતે એમ કહેવામાં આવ્યું કે પુત્ર ગર્ભ રહ્યો, તે દિવસ અંધકારરૂપ થાવ, આકાશમાંનો દેવ તેને લેખામાં ન ગણો, તે દિવસે અજવાળું ન થાવ, તે દિવસ અંધકારનો તથા મૃત્યુ છાયાનો ગણાવ, તે પર વાદળ થઈ જહો, તે દિવસનો અંધકાર ત્રાસદાયક નીવડો, તે રાત્રે ઘોર અંધકાર વ્યાપી રહો, વર્ષના દિવસોમાં તે ન ગણાવ, મહિનાઓની ગણતરીમાં તે ન આવો, તે રાતે શૂન્યકાર થઈ રહો, તેમાં કંઈ હર્ષનાદ ન થાવ, તે દિવસને શાપ દેનારા તથા જેઓ મહા અજગરને જગાવવામાં ચતુર છે તેઓ તેને શાપ દો, તેના પ્રાતઃકાળના તારા અંધકારમાં ડૂબી રહો, તે દિવસ અજવાળાની રાહ જુએ પણ તેને મળો નહીં, તેના અરુણોદયનો પ્રકાશ મુદ્દલ દેખાવો નહીં, કારણ કે તેણે મારી માનું ગર્ભસ્થાન બંધ રાખ્યું નહીં અને મારી આંખો આગળથી દૂર કર્યું નહીં. હું ગર્ભસ્થાનમાં જ કેમ મરી ગયો નહીં? મેં જન્મતા જ કેમ પ્રાણ ન છોડ્યો? ઢીચણોએ મારો અંગીકાર કેમ કર્યો અને થાનોએ મારો અંગીકાર કરીને મને કેમ દૂધ પીવડાવ્યું? કેમ કે હમણાં તો હું સૂતેલો હોત અને શાંતિમાં હોત, હું ઊંઘી ગયો હોત તો મને નિરાંત હોત. પૃથ્વીના જે રાજાઓ તથા મંત્રીઓએ પોતાને માટે એકાંત નગરો બાંધ્યા હતા તેઓની સાથે, અથવા જે ઉમરાઓ સોનાના માલિક હતા તથા રૂપાથી જેઓ પોતાના ઘરો ભરી દીધા હતા તેઓની સાથે, અથવા ગુપ્ત ગર્ભાતની પેઠે તથા જે બાળકોએ કદી અજવાળું ન જોયું હોય તેમની જેમ હું હયાતીમાં ન હોત. ત્યાં દુષ્ટો બળબડાટ કરતા બંધ પડે છે અને ત્યાં થાકેલા આરામ પામે છે. ત્યાં ગુલામો એકત્ર થઈને વિશ્રાંતિ મેળવે છે. ત્યાં વેટ કરનારાનો સાદ તેઓને સાંભળવો પડતો નથી. ત્યાં નાના મોટા સમાન છે અને ચાકર પોતાના શેઠથી છૂટો હોય છે. દુઃખીઓને પ્રકાશ અને નિરાશ થઈ ગયેલાઓને જીવન કેમ અપાય છે? તેઓ તો મોતને માટે તલપે છે અને દાટેલા ધન કરતા તેને માટે વધારે ખોદે છે. પણ તે તેમને મળતું નથી. તેઓ જ્યારે કબરમાં જાય છે ત્યારે તેઓ અતિશય આનંદ માને છે અને ખુશ થાય છે. જેનો માર્ગ ઘેરાઈ ગયો છે તથા જેને દેવે સંકોચ માણ્યો છે તેને પ્રકાશ કેમ આપવામાં આવે છે? કેમ કે મારો નિશ્વાસ જ મારો ખોરાક છે અને મારી બૂમો પાણીની જેમ રેડવામાં આવે છે. કેમ કે જેથી હું બીવ છું તે જ મારા પર આવી પડે છે. જેનો મને ભય છે તે જ મને મળે છે. મને સુખ નથી, મને ચેન નથી અને મને વિશ્રાંતિ પણ નથી, પણ વેદના આવી પડ્યા કરે છે. અય્યુબનું પુસ્તક એનો ચોથો અધ્યાય. અય્યુબનું પુસ્તક અધ્યાય ચોથો. ત્યારે અલીફાસ તેમાનીએ ઉત્તર આપ્યો કે જો કોઈ તારી સાથે બોલવાનું કરે તો તારું દિલ દુખાશે, પણ બોલ્યા વગર કોણ રહી શકે? તે ઘણાઓને શિખામણ આપી છે, તે નિર્બળોને બળવાન કર્યા છે. તારા શબ્દોએ પડતા જનને ટટ્ટાર રાખ્યો છે અને તે થરથરતા પગને સ્થિર કર્યા છે. પણ હમણાં તારા પર સંકટ આવી પડ્યું છે ત્યારે તું શિથિલ બની જાય છે. તે તારો સ્પર્શ કરે છે એટલે તું ગભરાઈ જાય છે. તારા દેવ પર તારો ભરોસો નથી, તારા સદાચાર પર તારી આશા નથી. કયા નિર્દોષ માણસનો નાશ થયો અને કયા સદાચારીની પાયમાલી થઈ તે કૃપા કરી યાદ કર. મારા અનુભવ પ્રમાણે જેઓ અન્યાય ખેડે છે તેને નુકસાન વાવે છે તેઓ તેવું જ લણે છે. દેવના શ્વાસથી તેઓ નાશ પામે છે અને તેના કોપની જ્વાળાથી તેઓ ભસ્મ થાય છે. સિંહની ગર્જના અને વિકરાળ સિંહનો અવાજ અને જુવાન સિંહના દાંત તૂટી જાય છે. ગરડો સિંહ શિકાર વિના નાશ પામે છે અને સિંહણના બચ્ચા વિખેરાઈ જાય છે. હવે એક ગુપ્ત વાત મારી પાસે આવી અને તેના ભણકારા મારે કાને પડ્યા. જ્યારે માણસો ભર નિંદ્રામાં પડે છે ત્યારે રાતના સંદર્શનો પરથી આવતા વિચારોમાં મને ભયથી ધ્રુજારી છૂટી અને તેથી મારા સર્વ હાડકા થથરી ઉઠ્યા. ત્યારે એક આત્મા મારા મોં આગળથી ગયો અને મારા શરીરના રૂવા ઉભા થયા. તે સ્થિર ઉભો રહ્યો પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહીં. એક આકૃતિ મારી આંખો આગળ ઊભી હતી, શાંતિ પ્રસરેલી હતી અને મેં એવી વાણી સાંભળી કે શું મરનાર માણસ ઈશ્વર આગળ ન્યાયી હોય? શું મનુષ્ય પોતાના કરતા આગળ પવિત્ર ગણાય? જુઓ, તે પોતાના સેવકો પર કંઈ ભરોસો રાખતો નથી અને તે પોતાના દૂતોને ગુનેગાર ગણે છે. તો ધૂળમાં નાખેલા પાયાવાળા માટીના ઘરોમાં રહેનાર જેઓ પતંગિયાની જેમ કચડાઈ જાય છે તેઓને તે કેટલા વિશેષ ગણશે? સવારથી સાંજ સુધીમાં તેઓ નાશ પામે છે, તેઓ સદાને માટે નાશ પામે છે અને કોઈ તે લેખવતું નથી. શું તેઓનો વૈભવ લોપ થતો નથી? તેઓ મરી જાય છે અને વળી જ્ઞાન રહિત ચાલ્યા જાય છે. અય્યુબનું પુસ્તક એનો પાંચમો અધ્યાય. અય્યુબનું પુસ્તક અધ્યાય પાંચમો. હાંક માર, તને ઉત્તર આપનાર કોઈ છે વારું? અને કયા દેવદૂતને શરણે તું જશે? કેમ કે બળતરા મૂર્ખ માણસને મારી નાખે છે અને ઈર્ષા મૂઢનો જીવ લે છે. મેં મૂર્ખને જળ નાખતા જોયો છે, પણ એકાએક મેં તેના મુકામને શાપ દીધો. તેના ફરજંદો સહી સલામત નથી, તેઓ ભાગળમાં રગદોળાય છે અને તેમને બચાવનાર કોઈ નથી. તેઓની જમીનનો પાક ભૂખ્યા માણસો ખાઈ જાય છે અને વળી કાંટામાંથી પણ તેઓ તે લઈ જાય છે. તેઓનું દ્રવ્ય લોભીઓ ખાઈ જાય છે. કેમ કે વિપત્તિ ધૂળમાંથી નીકળી આવતી નથી અને સંકટ ભૂમિમાંથી ઉગતું નથી, પણ જેમ ચિનગારીઓ ઊંચી ઉડે છે તેમ માણસ તો સંકટને માટે સૃજાયેલું છે. તથાપિ હું તો દેવની ખોજ કરું અને મારી બાબત દેવને સોંપું. તે મોટા તથા અગમ્ય કૃત્યો તથા અગણિત અદ્ભુત કાર્યો કરે છે. તે ભૂમિ પર વરસાદ મોકલે છે અને ખેતરોમાં પાણી પહોંચાડે છે. એમ તે નીચને ઉચ્ચ બનાવે છે અને શોકાતુરને ઊંચે ચડાવીને સલામત રાખે છે. પ્રપંચીઓની યોજનાઓ તે એવી રદ કરે છે કે તેઓના હાથથી
તેમના ધારેલા કાર્યો થઈ શકતા નથી. કપટીઓને તે તેમના પોતાના દાવપેચમાં જ ગૂંચવી નાખે છે અને કુટિલ માણસોના મનસુબાને ઉથલાવી પાડે છે. ધોળે દિવસે તેઓને અંધકાર માલુમ પડે છે અને ખરે બપોરે તેઓ રાતની જેમ ફાંફા મારે છે. પણ તે લાચારોને તેઓની તરવારથી અને દરિદ્રોને બળવાનના હાથથી બચાવે છે. એવી રીતે ગરીબોમાં આશા ઉત્પન્ન થાય છે અને અન્યાય પોતાનું મોઢું બંધ કરે છે. જુઓ, જે માણસને દેવ શિક્ષા કરે છે તેને ધન્ય છે. માટે સર્વશક્તિમાનની શિક્ષાને તું તુચ્છ ન ગણ, કેમ કે તે દુઃખી કરે છે અને તે જ પાટો બાંધે છે. તે ઘાયલ કરે છે અને તેનો હાથ તેને સાજુ કરે છે. છ સંકોટોમાંથી તે તને ઉગારશે, હા સાતમાંથી તને કંઈ હાનિ થશે નહીં. તે તને દુકાળમાં મોતથી અને યુદ્ધમાં તરવારના ઝટકાથી છોડાવશે. જીભના તીક્ષ્ણ મારથી તે તારું રક્ષણ કરશે અને વિનાશ આવશે ત્યારે તું બીશે નહીં. વિનાશ થતા દુકાળને તું હસી કાઢશે અને પૃથ્વી પરના હિંસક પશુઓથી તું ડરશે નહીં. ખેતરોના પથ્થરો તારા સંપીલા મિત્રો બનશે અને જંગલી પશુઓ તારી સાથે માયાથી વળશે. તારી ખાતરી થશે કે મારો તંબુ સહી સલામત છે અને તું પોતાના વાળાને તપાસી જોશે તો તેમાંથી તને કશું ખોવાયેલું જણાશે નહીં. વળી તને માલુમ પડશે કે મારે પુષ્કળ સંતાન છે અને મારો પરિવાર ભૂમિ પરના ઘાસ જેવો થશે. જેમ પાકેલા ધાન્યનો પૂળો તેની મોસમે ઘેર લવાય છે, તેમ તું પાકી ઉંમરે કબરમાં જશે. અમે એ વાતની ખાતરી કરી છે કે તે તો એમ જ છે. તે તું સાંભળ અને તારા હિતાર્થે ધ્યાનમાં લે.
અયુબનું પુસ્તક એનો છઠ્ઠો અધ્યાય. અયુબનું પુસ્તક અધ્યાય છઠ્ઠો. ત્યારે અયુબે ઉત્તર આપ્યો કે જો મારી વિપત્તિનો માત્ર તોલ થાય અને મારું સંકટ એકત્ર કરીને ત્રાજવામાં મુકાય તો આ કેવું સારું, કેમ કે ત્યારે તો તે સમુદ્રની રેતી કરતા ભારે થાય. તેથી મારું બોલવું અવિચારી હતું, કેમ કે સર્વશક્તિમાનના બાણ મારા અભ્યંતરમાં વાગે છે અને તેનું વિષ મારો આત્મા ચૂસી લે છે. દેવનો ત્રાસ મારી સામે લડવા ઉભો છે. શું રાની ગધેડાની આગળ ઘાસ હોય તો તે ભૂંકે, કે બળદની આગળ ઘાસ છતાં શું તે બરાડે? શું ફિક્કી વસ્તુ મીઠાશ વગર ખવાય, કે શું ઈંડાની સફેદીમાં કંઈ સ્વાદ હોય? જે વાના મને કંટાળા ભરેલા અન્ન જેવા લાગે છે તેનો સ્પર્શ કરવાને મારો આત્મા ના પાડે છે. અરે જો મારી વિનંતી સફળ થાય અને જેને માટે હું તલપું છું તે જો ઈશ્વર મને બક્ષે, એટલે જો દેવ કૃપા કરીને મને કચડી નાખે અને પોતાના છૂટા હાથથી મારો નાશ કરે તો કેવું સારું. ત્યારે તો હજીએ મને દિલાસો થાય. હા, એવા અસહ્ય દુઃખોમાં હું આનંદ માનું, કેમ કે મેં પવિત્ર દેવના વચનોની અવગણના કરી નથી. મારું બળ શું છે કે હું સબૂરી રાખું, અને મારો અંત કેવો થવાનો છે કે હું ધીરજ રાખું? શું મારી મજબૂતી પથ્થરોની મજબૂતી જેટલી છે, કે શું મારું માંસ પિત્તળનું છે? શું હું પોતે બિલકુલ લાચાર નથી? શું ડાપણથી કામ કરવાની શક્તિનો મારામાંથી લોભ થયો નથી? નિરાશ થયેલા માણસ પર તેના મિત્રે કરુણા રાખવી જોઈએ, રખે ને તે સર્વશક્તિમાનનો ત્યાગ કરી દે. મારા ભાઈઓ નાળાની માફક ઠગાઈથી વર્ત્યા છે, એટલે લોભ થઈ જતા વેઢા કે જેઓ બરફના કારણથી કાળા દેખાય છે અને જેઓમાં હિમ ઢંકાયેલું રહે છે, તેઓ ગરમીથી અદ્રશ્ય થઈ જાય છે અને તાપ પડતા તેઓ પોતાની જગ્યાએથી નાશ પામે છે. તેઓની પાસે કાફલા જાય છે અને અરણ્યમાં દાખલ થઈને નાશ પામે છે. તેમના કાફલા પાણીને ઝંકી રહ્યા હતા અને શેબાના સંગે તેઓની રાહ જોઈ, પણ આશા નિષ્ફળ જવાથી તેઓ લજ્જિત થયા. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ભોંઠા પડ્યા, કેમ કે હવે તમે એવા જ છો. મારી ભયંકર દશા જોઈને તમે બીહો છો. શું મેં કહ્યું કે મને કંઈ આપો, કે તમારા દ્રવ્યમાંથી મારા માટે ખર્ચ કરો, કે શત્રુના હાથથી મને ઉગારો, કે જુલમીના હાથથી મને છોડાવો? મને સમજાવો એટલે હું છાનો રહીશ, અને મેં કરેલી ભૂલ મને બતાવો. સત્ય વચન કેવા અસરકારક હોય છે.
પણ તમે જે ઠપકો આપો છો તે સાનો ઠપકો? નિરાશ માણસના શબ્દો પવન જેવા હોય છે, તેમ છતાં તમે શબ્દોને લીધે ઠપકો દેવાનું ધારો છો. હા, તમે તો અનાથ પર ચીઠ્યો નાખો તથા તમારા મિત્રોને વેપાર કરો એવા છો. તો હવે કૃપા કરીને મારી તરફ જુઓ, કેમ કે તમારી સમક્ષ તો હું જૂઠું બોલીશ જ નહીં. કૃપા કરીને પાછા ફરો, કંઈ અન્યાય ન થવો જોઈએ. હા, પાછા ફરો, મારી દાદ વાજબી છે. શું મારી જીભમાં અન્યાય છે? શું હાનિકારક વસ્તુને પારખવાની શક્તિ મારામાં રહી નથી? અયુગનું પુસ્તક એનો 7મો અધ્યાય. અયુગનું પુસ્તક અધ્યાય 7મો. શું પૃથ્વી પર માણસને સંકટ વેઠવાનું નથી અને શું તેના દિવસો મજૂરના દિવસો જેવા નથી? આતુરતાથી છાંયો ઇચ્છનાર ચાકરની જેમ અને પોતાના પગારની રાહ જોનાર મજૂરની જેમ મને મહિનાના મહિના ફોકટ કાઢવા પડે છે અને કંટાળા ભરેલી રાતો મારે માટે ઠરાવેલી છે. સૂતી વખતે હું વિચાર કરું છું કે હું ક્યારે ઉઠીશ, પણ રાત લાંબી જાય છે અને સૂર્યોદય થતા સુધી હું આમ તેમ તરફડ્યા મારું છું. મારું શરીર કીડાઓથી ત્યાં ધૂળના ઢેફાથી ઢંકાયેલું છે. મારી ત્વચા કઠણ થઈને ફાટી જાય છે. મારા દિવસ વણકરના કાટલા કરતા વધારે વેગવાળા છે અને આશા વિના વહી જાય છે. અરે, યાદ રાખો કે મારું જીવન પવન જેવું છે. મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી. જેવો મને જુએ છે તેવો ફરી મને જોશે નહીં. તું મને દેખતો હશે પણ એટલામાં હું લોપ થઈશ. વાદળા જેમ ઓગળી જાય છે ને અલોપ થઈ જાય છે, તેમ શેવળમાં ઉતરનાર ફરીથી ઉપર આવશે નહીં. તે પોતાને ઘેર ફરી કદી આવશે નહીં અને હવે પછી તેનું સ્થાન તેને જાણશે નહીં. માટે હું મારું મુખ બંધ નહીં રાખું. મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ. મારા જીવને વેદના થાય છે તેથી હું મારું દુઃખ રડીશ. શું હું સમુદ્ર છું કે મગરમચ્છ છું કે તું મારા પર પહેરો મૂકે? જ્યારે હું માનું છું કે મારું બિછાનું મને શાંતિ આપશે અને મારો પલંગ મારો સંતાપ હલકો કરશે, ત્યારે સ્વપ્નોથી તું મને એવો ત્રાસ ઉપજાવે છે અને સંદર્શનોથી મને એવો ગભરાવે છે કે મારો જીવ ગુંગળાઈ મરવાને અને મારા આ હાડપિંજર કરતા મોત વધારે પસંદ કરે છે. મને કંટાળો આવે છે. હું હંમેશા જીવવા ઈચ્છતો નથી. મને પડી રહેવા દો, કેમ કે મારી જિંદગી વ્યર્થ છે. માણસ કોણ છે કે તું તેને મોટો કરે અને તું તેના પર મન લગાડે અને તું દર સવારે તેની ખબર લે અને દર ક્ષણે તેની પરીક્ષા કરે? ક્યાં સુધી મારા ઉપરથી તું તારી નજર દૂર કરશે નહીં અને હું મારું થું ગળું એટલો અવકાશ પણ તું મને નહીં આપે? જો મેં પાપ કર્યું હોય તો હે મનુષ્ય પ્રતિપાળક, હું તને શું નડું છું? તારે મારવાના નિશાન તરીકે તે મને શા માટે બેસાડી રાખે? તેથી હું પોતાને ભારરૂપ થયો છું અને તું મારા અપરાધોની ક્ષમા કેમ કરતો નથી અને મારો અન્યાય દૂર કરતો નથી? હવે હું ધૂળ ભેગો થઈશ. તું મને ખંતથી શોધીશ પણ હું હોઈશ જ નહીં. અયુબનું પુસ્તક એના 8મો અધ્યાય. અયુબનું પુસ્તક અધ્યાય 8મો. ત્યારે બિલદાદ સુહીએ ઉત્તર આપ્યો કે તું ક્યાં સુધી એવી વાતો કરશે અને તારા મોઢામાંથી તોફાની શબ્દો પવનની જેમ નીકળ્યા કરશે? શું દેવ ન્યાય ઉલટાવી નાખે છે કે શું સર્વશક્તિમાન ઇન્સાફ ઊંધો વાળે છે? જો તારા છોકરાઓએ તેની વિરુદ્ધ પાપ કર્યું હશે તો દેવે તેઓને તેઓના અપરાધોનું ફળ આપ્યું છે. જો તું ખંતથી ઈશ્વરની શોધ કરત અને સર્વશક્તિમાનની યાચના કરત, જો તું પવિત્ર અને પ્રામાણિક હોત, તો નિશ્ચિત હમણાં તારે માટે જાગૃત થઈને તારા ધાર્મિક નિવાસને આબાદ કરત. જો કે તારી શરૂઆત જૂજ જેવી હતી, તો પણ આખરે તે તને બહુ સફળ કરત. કૃપા કરીને આગલા જમાનાના લોકોને પૂછ અને આપણા પિતૃઓએ ખોળી કાઢ્યું છે તે પર ધ્યાન આપ, કેમ કે આપણે તો આજકાલના છીએ અને કંઈ જાણતા નથી. પૃથ્વી ઉપર આપણા દિવસો છાયારૂપ છે. શું તેઓ તને નહીં શીખવે અને કંઈ નહીં કહે અને તેઓ પોતાના ડાપણના શબ્દો તને નહીં કહે? શું કાદવ વિના સરકટ ઉગે કે પાણી વિના બરું થઈ શકે? હજી તો તે લીલા હોય છે ને કપાયેલા હોતા નથી,
એટલામાં બીજી કોઈપણ વનસ્પતિની અગાઉ તે સુકાઈ જાય છે. ઈશ્વરને વિસરી જનાર સર્વના એ જ હાલ છે, અને અધર્મીની આશા એમ જ નાશ પામશે. તેની આશા ભંગ થઈ જશે અને તેની શ્રદ્ધા કરોડિયાની જાળ જેવી નાજુક છે. તે પોતાના ઘર પર આધાર રાખશે, પણ તે ઊભું નહીં રહેશે. તે તેને મજબૂતાઈથી પકડી રાખશે, પણ તે ટકશે નહીં. સૂર્યના તાપથી તે લીલો હોય છે, અને તેની ડાળીઓ ફૂટીને તે વાડીમાં પ્રસરે છે. તેના મૂળ જરાની પાસે પથ્થરોને મીટડાયેલા હોય છે. જો તે નાશ પામે તો તેની જગા તેનો નકાર કરશે કે મેં તને જોયો જ નથી. આ તો તેના માર્ગની ખૂબી છે, અને જમીનમાંથી બીજાઓ ઉગી નીકળશે. દેવ સંપૂર્ણ માણસનો ત્યાગ કરશે નહીં, અને દુષ્કર્મીઓનો તે નિભાવ કરશે નહીં. હજી પણ તે તારું મુખ હાસ્યથી ભરશે, અને તારા હોઠો હર્ષથી જે જયકાર કરશે. તારા દુશ્મનો લજ્જાથી દબાઈ જશે, અને દુષ્ટોનો તંબુ નાશ પામશે. અયુબનું પુસ્તક એનો 9મો અધ્યાય. અયુબનું પુસ્તક અધ્યાય 9મો. ત્યારે અયુબે ઉત્તર આપ્યો કે હું ખરેખર જાણું છું કે એમ જ છે, પણ માણસ દેવની આગળ કેમ કરી ન્યાય ઠરે? જો તે એની સાથે વિવાદ કરવાની ઈચ્છે તો હજાર પ્રશ્નોમાંથી એકનો પણ ઉત્તર તે તેને આપી શકે નહીં. એ તો જ્ઞાની તથા સામર્થ્યવાન છે. તેની સામો થઈને કોણ આબાદની પામ્યો છે? તે પર્વતોને ખસેડે છે, અને જ્યારે તે પોતાના કોપથી તેમને ઊંધા વાળે છે ત્યારે તેઓને તેની ખબર પડતી નથી. તે ધરતીને હલાવીને પોતાને સ્થળેથી ખસેડે છે, અને તેના સ્તંભો કંપે છે. તે સૂર્યને આજ્ઞા કરે તો તે ઉગતો નથી, અને તારાઓને બંધ કરીને છાપ મારે છે. તે એકલો આકાશને વિસ્તારે છે, અને સમુદ્રના મોજા પર વિચરે છે. તે સપ્તર્ષિ, મૃગશીર્ષ તથા કૃતિકાનો તથા દક્ષિણના નક્ષત્ર મંડળનો સર્જનહાર છે. તે અગમ્ય મહાન કૃત્યો, અગણિત ચમત્કારી કાર્યોનો કરતા છે. તે મારી પાસેથી જાય છે તો પણ હું તેને જોતો નથી. વળી તે આગળ ચાલ્યો જાય છે, પણ હું તેને જોઈ શકતો નથી. તે પકડી લે તો તેને કોણ રોકશે? તેને કોણ કહેશે કે તું શું કરે છે? ઈશ્વર પોતાનો કોપ પાછો ખેંચી નહીં લેશે. અભિમાનીને સહાય કરનારાઓ તેની આગળ નમી પડે છે. ત્યારે તેને ઉત્તર આપવાને તથા તેની સાથે વાદ વિવાદ કરવાને, યોગ્ય શબ્દો ચૂંટી કાઢવાને હું કેટલો બધો અશક્ત છું. જો હું ન્યાયી હોત તો પણ હું તેને ઉત્તર ન આપત. હું મારા ન્યાયાધીશને કાલાવાલા કરત. જો મેં તેને બોલાવ્યો હોત અને તેણે મને ઉત્તર આપ્યો હોત તો પણ હું માનત નહીં કે તેણે મારો સાદ સાંભળ્યો છે, કેમ કે તે તોફાન વડે મારા ચૂરે ચૂરા કરે છે અને વિના કારણ મારા ઘા વધારે છે. તે મને શ્વાસ લેવા દેતો નથી, પણ મને કષ્ટથી ભરપૂર કરે છે. જો પરાક્રમીના બળ વિશે બોલીએ તો તે જ બળવાન છે. જો ઇન્સાફ વિશે બોલીએ તો મને અરજ કરવાનો વખત કોણ ઠરાવી આપશે? જો હું નિર્દોષ હોઉં તો પણ મારે પોતાને મોઢે હું દોષિત ઠરીશ. જો હું સંપૂર્ણ હોઉં તો પણ તે મને ભ્રષ્ટ ઠરાવશે. પણ હું સંપૂર્ણ છું તો પણ હું મારી પોતાની દરકાર કરતો નથી. હું મારી જિંદગીનો ધિકાર કરું છું. એ તો બધું એકને એક જ છે. તેથી હું કહું છું કે તે જેમ દુષ્ટનો તેમ સંપૂર્ણનો પણ વિનાશ કરે છે. જો ફટકાથી તત્કાળ મોત નિપજે તો નિર્દોષની નિરાશાની તે હાંસી કરશે. પૃથ્વી દુષ્ટને સ્વાધીન કરાયેલી છે. તે તેના ન્યાયાધીશોના મોઢા પર ઢાંક પીછોડો કરે છે. જો તે કૃત્ય એવું ન હોય તો બીજો કોણ એવું કરે? મારા દિવસો તો કાસદથી વધારે વેગવાળા છે. તેઓ વેગે વહી જાય છે. તેઓમાં કંઈ હિત સધાતું નથી. તેઓ વેગવાળા વાહણોની જેમ તથા શિકાર ઉપર તલપ મારતા ગરુડની જેમ જતા રહે છે. જો હું કહું કે હું મારી હાઈપીડ વિસરીશ, હું મારો ઉદાસ ચહેરો દૂર કરીને હસમુખો ચહેરો ધારણ કરીશ, તો હું મારી સગડી વેદના વિશે બીહું છું. હું જાણું છું કે તું મને નિર્દોષ નહીં ગણશે. હું દોષિત ઠરવાનો છું જ.
તો હું ફોકટ શા માટે શ્રમ કરું છું? જો હું બરફના પાણીથી સ્નાન કરું અને મારા હાથ ગમે તેટલા ચોખ્ખા કરું તો પણ તું મને ખાઈમાં નાખી દેશે અને મારા પોતાના જ વસ્ત્રો મને કંટાળો આપશે, કેમ કે તે મારા જેવો માણસ નથી કે હું તેને ઉત્તર આપું કે અમે તેના ન્યાયશાસન આગળ વાદી પ્રતિવાદી થઈએ. અમારી વચમાં કોઈ મધ્યસ્થ નથી કે જે અમ બંને ઉપર પોતાનો હાથ મૂકે. જો તે પોતાની સોટી મારા પરથી ઉઠાવી લે અને તે મને ડરાવે નહીં તો તેની બીક રાખ્યા વગર હું બોલું, કેમ કે હું જાતે ડરું એવો નથી.
અયુબનું પુસ્તક એનો 10મો અધ્યાય. અયુબનું પુસ્તક એનો અધ્યાય 10મો. મારો જીવ આ જિંદગીથી કંટાળી ગયો છે, હું તો છૂટે મોળે વિલાપ કરીશ. મારા જીવની વેદનાએ હું બોલીશ, હું ઈશ્વરને કહીશ કે મને દોષિત ન ઠરાવ. તું મારી સાથે કેમ ઝઘડો કરે છે તે મને બતાવ. જુલમ કરવો તથા તારા હાથોના કામને તુચ્છ ગણવું અને દુષ્ટોના મનસુબા પર પ્રસન્નતા બતાવી એ શું તને શોભે? શું તને ચર્મ ચક્ષુ છે? અથવા શું તું માણસની જેમ જુએ છે? શું તારા દિવસો માણસના દિવસો જેવા છે? અથવા તારી જિંદગી માણસની જિંદગી જેવી છે કે તું મારા અન્યાય વિશે તપાસ કરે છે ને પાપની શોધ કરે છે? તું જાણે છે કે હું દુષ્ટ નથી અને તારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી. તારા હાથોએ મને ઘડ્યો છે તથા ચો તરફથી મારો આકાર બનાવ્યો છે, તેમ છતાં તું મારો વિનાશ કરે છે. કૃપા કરી યાદ રાખ કે તે માટીના ઘર જેવો મને ઘડ્યો છે અને શું તું મને પાછો ધૂળ ભેગો કરશે? શું તે મને દૂધની જેમ રેડ્યો નથી અને પનીરની જેમ જમાવ્યો નથી? તે ચામડીથી તથા માંસથી મને વેષ્ટિત કર્યો છે અને હાડકાથી તથા રગોથી તે મને સજળ ગૂંથ્યો છે. તે મને જીવન તથા કૃપા આપ્યા છે અને તારી નિગબાનીએ મારું રક્ષણ કર્યું છે. તો પણ આ બાબતો તે તારા મનમાં ગુપ્ત રાખી છે. હું જાણું છું કે એ તારો આશય છે. જો હું પાપ કરું તો તું મને ધ્યાનમાં લે છે ને તું મારા અન્યાય વિશે નિર્દોષ ઠરાવશે નહીં. જો હું દુષ્ટ હોઉં તો મને અફસોસ અને હું નેક હોઉં તો પણ હું મારું માથું ઊંચું નહીં કરીશ, કેમ કે મને અતિશય શરમ લાગે છે અને મારી વિપત્તિ મારી નજર આગળ છે. જો હું ગર્વ કરું તો તું સિંહની જેમ મારી પાછળ લાગે છે અને ફરીને મારા ઉપર તું તારી અદ્ભુત શક્તિ બતાવે. તું મારી વિરુદ્ધ નવા નવા સાક્ષીઓ લાવે છે અને મારા ઉપર તારો રોષ વધારે છે. મારી સામે દુઃખોની ફોજ પર ફોજ આવે છે તો તું શા માટે મને ગર્ભમાંથી બહાર લાવ્યો છે? ત્યાં જ મેં પ્રાણ છોડ્યો હોત અને કોઈએ મને જોયો ન હોત, હું હતો ન હતો થઈ ગયો હોત, ગર્ભમાંથી સીધો તેઓ મને કબરે ઊંચકી જાત, શું મારા દિવસો થોડા જ નથી? તો બસ કર અને મને રહેવા દે કે હું થોડો આરામ ભોગવી લઉં, કેમ કે પછી તો જ્યાંથી પાછું નહીં આવી શકાય ત્યાં એટલે અંધકારના તથા મૃત્યુ છાયાના દેશમાં મારે જવાનું છે, એટલે ઘોર અંધકારના દેશમાં જે સંપૂર્ણ અસ્ત વ્યસ્ત છે તથા જેનો પ્રકાશ અંધકારરૂપ છે, તેવા મૃત્યુ છાયાના દેશમાં મારે જવાનું છે.
અયુબનું પુસ્તક એનો 27મો અધ્યાય. અયુબનું પુસ્તક અધ્યાય 27. અયુબે પોતાના દ્રષ્ટાંતના વધારામાં વળી કહ્યું કે દેવે મારો હક ડુબાવ્યો છે, સર્વશક્તિમાને મારા આત્માને સતાવ્યો છે. તેના સ્વગન ખાઈને હું કહું છું કે કેમ કે મારો જીવ મારા ખોડિયામાં હજી અનામત છે અને ઈશ્વરનો શ્વાસ મારા નસકોરામાં છે. નિશ્ચય મારા હોઠથી હું અસત્ય નહીં બોલું અને મારી જીભથી ઠગાઈનો ઉચ્ચાર પણ નહીં કરું. હું તમને ન્યાય ઠરાવું એવું ઈશ્વર ન થવા દો. મરતા સુધી હું મારા પ્રામાણિકપણાનો ઇનકાર કરીશ નહીં. મારી નેકીને હું મજબૂત પકડી રાખીશ અને તેને કદી છોડીશ નહીં. મારા આયુષ્યમાં કોઈ પણ પ્રસંગ વિશે મારું મન મને ડંખતું નથી. મારા શત્રુને દુષ્ટની જેમ અને મારી વિરુદ્ધ ઉઠનારને અન્યાયની જેમ થાવ, કેમ કે અધર્મી નફો મેળવે તો પણ ઈશ્વર તેનો જીવ લઈ લે, તો પછી તેને સી આશા રહે. જ્યારે તેના પર સંતાપ આવી પડશે ત્યારે શું દેવ તેની બૂમ સાંભળશે?
શું તે સર્વશક્તિમાનથી આનંદ માનશે અને સર્વ પ્રસંગે દેવને વિનંતી કર્યા કરશે? ઈશ્વરની સત્તા વિશે હું તમને શીખવીશ, સર્વશક્તિમાનની યોજના હું નહીં છુપાવીશ. જુઓ, તમે સગડાએ જાતે તે જોયું છે, તો શા માટે બકવાદ કરો છો? ઈશ્વર પાસેથી દુષ્ટ માણસનો હિસ્સો તથા સર્વશક્તિમાન પાસેથી જુલમીઓને મળતો વારસો આ છે. જો તેના ફરજનની વૃદ્ધિ થાય તો આ તે તરવારથી કતલ થવાને માટે છે, અને તેના વંશજોને ભૂખમરો વેઠવો પડશે. તેની પાછળ જીવતા રહેલાને મહામારી લઈ જશે અને વિધવાઓ વિલાપ કરશે નહીં. જો કે તે ધૂળની માફક રૂપાના ઢગલે ઢગલા એકઠા કરે અને કાદરની જેમ પુષ્કળ વસ્ત્ર બનાવી દે તો તે છ બનાવે, પણ ન્યાયીઓ તે વસ્ત્ર પહેરશે અને નિર્દોષજનો તે રૂપું અંદરોઅંદર વહેંચી લેશે. કરોળિયાના જાળાની જેમ અને રખેવાળે બાંધેલા માંડવાની જેમ તે પોતાનું ઘર બાંધે છે. દ્રવ્યવાન થઈને તે સૂઈ જાય છે, પણ તેનું દફન થશે નહીં. તે પોતાની આંખો ઉઘાડે છે, એટલામાં તો તે હતો ન હતો થઈ ગયો હોય છે. રેલની જેમ ત્રાસ તેને પકડી પાડે છે, રાત્રે તોફાન તેને ચોરી લઈ જાય છે, પૂર્વનો વાયુ તેને ઉડાડીને લઈ જાય છે, એટલે તે લોભ થાય છે. તે તેને તેની જગ્યાએથી બહાર ઘસડી નાખે છે, કેમ કે ઈશ્વર તેના પર બાણ ફેંકશે અને દયા રાખશે નહીં. તે તેના હાથમાંથી નાસી જવા ફોકટ ફાંફા મારશે, માણસો તેની સામે તાળીઓ પાડશે અને તેની જગ્યાએથી તેનો ફિટકાર કરશે.
અયુબનું પુસ્તક એનો 28મો અધ્યાય. અયુબનું પુસ્તક અધ્યાય 28. રૂપાને માટે તો ખાણ હોય છે અને સોનાને ગાળવા માટે પણ જગા હોય છે. લોખંડ જમીનમાંથી કાઢવામાં આવે છે અને પિત્તળ ખડકમાંથી ગાળવામાં આવે છે. માણસ અંધકારને સીમા ઠરાવે છે અને ગાઢ અંધકારના તથા મૃત્યુ છાના પથ્થરો છેક છેડા સુધી શોધી કાઢે છે. માણસની વસ્તીથી દૂર તેઓ ખાણ ખોદે છે, ત્યાં થઈને જનાર તે ખાણ વિશે જાણતા નથી. તેઓ માણસોથી દૂર લટકે છે, તેઓ આમ તેમ ઝૂલે છે. ભૂમિમાંથી તો અન્ન નીપજે છે અને તેની નીચે તો જાણે અગ્નિથી કંઈ ઉકળતું હોય એમ થાય છે. તેના ખડકોમાંથી નીલમણીઓ મળે છે અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે. કોઈ શિકારી પક્ષી તે રસ્તો જાણતું નથી અને બાજ પક્ષીની આંખે પણ તે જોયો નથી. મદોન્મત પશુના પગ ત્યાં પડ્યા નથી અને વિકરાળ સિંહ પણ ત્યાં થઈને ગયો નથી. તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે, તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે, તે ખડકોમાંથી નાળા ખોદી કાઢે છે અને તેની આંખ દરેક મૂલ્યવાન વસ્તુને જોઈ લે છે. તે નદીઓને વહેતી બંધ કરી દે છે અને ગુપ્ત વસ્તુને તે જાહેરમાં આણે છે. પણ જ્ઞાન ક્યાંથી મળે અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે? મનુષ્ય તેની કિંમત જાણતું નથી અને વસ્તીવાળા ભાગમાં તે મળતું નથી. ઊંડાણ કહે છે કે તે મારામાં નથી અને સમુદ્ર કહે છે કે તે મારી પાસે નથી. તે સોનાથી ખરીદી શકાય નહીં, તેની કિંમત બદલ રૂપું પણ તોડી અપાય નહીં. ઓફિરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ કે નીલમણીને ધોરણે તેની કિંમત થાય નહીં. સોનું અને બિલોર તેની બરોબરી કરી શકે નહીં અને ચોખ્ખા સોનાના આભૂષણ તેને તોલે આવી શકે નહીં. પરવાળાનું તથા સ્ફટિક મણીનું તો નામ જ ન લેવું. જ્ઞાનની કિંમત તો માણેક કરતા વિશેષ છે. કુશ દેશનો પોખરાજ તેની બરાબરી કરી શકે નહીં અને ચોખ્ખા સોનાની કિંમત તેની બરાબર ન થાય. ત્યારે જ્ઞાન ક્યાંથી આવે છે અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે? કેમ કે સર્વ સજીવોની દ્રષ્ટિથી તે ઢંકાયેલું છે અને ખેચર પક્ષીઓથી તે ગુપ્ત રખાયેલું છે. વિનાશ તથા મૃત્યુ કહે છે કે અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે. દેવ તેનો માર્ગ સમજે છે અને તેજ તેનું સ્થળ જાણે છે, કેમ કે પૃથ્વીના છેડા સુધી તેની દ્રષ્ટિ પહોંચે છે અને આકાશ નીચે તે સર્વત્ર જુએ છે. જ્યારે તે વાયુનું વજન કરે છે ત્યારે હા તે માપથી પાણીને માપી નાખે છે. જ્યારે તેને વરસાદને માટે નિયમ તથા ગર્જનાની વીજને માટે માર્ગ ઠરાવ્યો ત્યારે તેણે તે જોયું તથા તેનું વર્ણન કર્યું. તેણે તે સ્થાપન કર્યું અને તેને શોધી પણ કાઢ્યું. મનુષ્યને તેણે કહ્યું કે પ્રભુનો ભય તે જ જ્ઞાન છે અને દુષ્ટતાથી દૂર રહેવું
એજ બુદ્ધિ છે. અયુબનું પુસ્તક એનો 29મો અધ્યાય. અયુબનું પુસ્તક અધ્યાય 29. અયુબે પોતાના દ્રષ્ટાંતના વધારામાં વળી કહ્યું કે અરે જો આગળના વખતમાં હું હતો તેવો અને જે દિવસોમાં ઈશ્વર મારી સંભાળ રાખતા હતા ત્યારે હું જેવો હતો તેવો હમણાં હું હોત તો કેવું સારું. ત્યારે તો તેનો દીવો મારા માથા પર પ્રકાશતો હતો અને તેના અજવાળાથી હું અંધકારમાં થઈને ચાલતો હતો. જેવો હું મારી પુખ્ત વયમાં હતો તેવો હું હોત તો કેવું સારું. ત્યારે તો મારા તંબુ પર દેવની રેમ નજર હતી. ત્યારે તો શક્તિમાન હજી મારી સાથે હતો અને મારા બાળકો મારી આસપાસ હતા. ત્યારે તો મારા પગલા માખણથી ધોવાતા હતા અને ખડકો મારે માટે તેલની નદીઓ વેવડાવતા હતા. ત્યારે તો નગરને દરવાજે હું જતો હતો. ત્યારે તો ચૌટાઓમાં હું મારું આસન તૈયાર કરાવતો હતો. યુવાન પુરુષો મને જોઈને સન્માન ખાતર ખસી જતા અને વૃદ્ધો ઉઠીને ઉભા થતા. સરદારો વાત કરતા ચૂપ રહી જતા અને પોતાના મોં પર પોતાના હાથ મૂકતા. અમીરો બોલતા બંધ થઈ જતા અને તેની જીભ તેમને તાળવે ચોંટી જતી. કેમ કે માણસો મારું સાંભળતા ત્યારે તેઓ મને ધન્યવાદ આપતા અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા. કેમ કે રડતા ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથોને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો. નાશ પામવાની અણી પર આવેલાનો આશીર્વાદ મને મળતો અને વિધવાના હૃદયને હું હર્ષના ગીત ગવડાવતો. મેં ન્યાયપણું ધારણ કર્યું હતું ને તેણે મને ધારણ કર્યો હતો. મારો ન્યાય મારે માટે જામા તથા પાઘડી જેવો હતો. હું આંધળાની આંખો હતો અને પાંગડાનો પગ હતો. હું કંગાળોને પિતાની ગરજ સાળતો હતો. જેને હું ઓળખતો નહોતો તેની અગત્ય જાણીને હું મદદ કરતો. હું દુરાચાર્યોના જડબા ભાંગી નાખતો અને તેઓના દાંતમાંથી શિકાર ઝૂંટવી લેતો. ત્યારે હું કહેતો કે હું મારા પરિવારની વચ્ચે મરણ પામીશ અને મારા દિવસો રેતીની જેમ અસંખ્ય થશે. મારા મૂળ પાણી સુધી પ્રસર્યા છે અને મારી ડાળી પર આખી રાત ઝાકળ પડે છે. મારું ગૌરવ મારામાં તાજું છે અને મારું ધનુષ્ય મારા હાથમાં બળવતળ થતું જાય છે. લોકો મારું સાંભળવાને ટાંપી રહેતા અને મારો બોધ સાંભળવાને છાના રહેતા. મારા બોલ્યા પછી તેઓ બોલતા નહીં અને મારી વાત વરસાદની જેમ તેમના પર ટપક્યા કરતી. તેઓ વરસાદની જેમ મારી રાહ જોતા હતા અને પાછલા વરસાદને માટે માણસો મોં ઉઘાડે તેમ તેઓ મારે માટે આતુર હતા. તેઓ નિરાશ થઈ ગયા હોય ત્યારે હું મોં મલકાવીને તેઓને ઉત્તેજન આપતો અને મારા આનંદિત ચહેરાનું તેજ તેઓ ઉધારી પાડતા નહીં. શોકાતુર માણસોને દિલાસો આપનાર તરીકે હું તેમને માટે માર્ગ પસંદ કરતો. હું સરદાર તરીકે બિરાજતો અને સૈન્યમાં રાજાની જેમ રહેતો. અયુબનું પુસ્તક એનો 30મો અધ્યાય. અયુબનું પુસ્તક અધ્યાય 30. પણ હવે મારા કરતા નાનાઓ જેઓના પિતાઓને હું મારા ટોળાના કૂતરાઓની પંક્તિમાં પણ ન મૂકું તેટલા હલકા ગણતો તેઓ આજે મને હસી કાઢે છે. હા, જે માણસોનું બળ નાશ પામ્યું છે તેઓના બાહુબળથી મને શો લાભ થાય? દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયેલા છે. ઉજ્જળ તથા વેરાન મુલકના અંધકારમાં તેઓ સૂકી જમીનના ઢેફા કરડે છે. તેઓ જાળા ઉપરથી ખારી ભાજી ચૂંટે છે અને તેના મૂળિયા તેઓનો ખોરાક છે. તેઓને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ચોરની જેમ લોકો તેમની પાછળ કિકિયારીઓ પાડે છે. તેઓ ખીણના કોતરોમાં પૃથ્વીના તથા ખડકોના ખાડામાં પડી રહે છે. જાળામાં તેઓ બરડા પાડે છે. કવચો નીચે તેઓ ટોળે મળ્યા છે. તેઓ મૂર્ખોના ફરજંદ, હા અધમ પુરુષોના ફરજંદ છે. દેશમાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા, પણ હવે તેઓ મારી ઠેકડીના રાસડા ગાય છે. હું તેમની કહેવત થઈ પડ્યો છું. તેઓ મારાથી કંટાળે છે અને મારાથી દૂર ઉભા રહે છે અને મારા મોં પર થૂંકતા પણ તેઓ અચકાતા નથી. કેમ કે દેવે પોતાની દોરી છોડીને મને હેરાન કર્યો છે. તેઓ લગામ છોડીને મારી પર તૂટી પડ્યા છે. મારે જમણે હાથે હુલ્લડખોરો ઉઠે છે. તેઓ મારા પગને હડસેલા મારે છે. અને તેઓ મારી વિરુદ્ધ પોતાના નાશના માર્ગોની પાળ બાંધે છે. તેઓ મારો માર્ગ બગાડી નાખે છે અને મારી વિપત્તિમાં તેઓ વધારો કરે છે. તે માણસોને રોકનાર કોઈ નથી. અંદર ધસતા વિશાળ મોજાની જેમ તેઓ પાળ તોડીને આવે છે. ભંગાણમાંથી તેઓ મારા પર ધસી પડે છે. મારે માથે ઘોર પ્રસંગ આવી પડ્યો છે. તેઓ પવનની જેમ મારી આબરૂને ઘસડી લઈ જાય છે અને મારી આબાદી વાદળની માફક લોપ થઈ ગઈ છે. હવે મારો આત્મા અમારામાં પીગળી ગયો છે. વિપત્તિના દિવસોએ મને ઘેરી લીધો છે. રાત્રે મારા હાડકા સડે છે. મને સણકા દેતા વેદના થાકતી નથી. મારા ભારે મંદવાણને લીધે મારા વસ્ત્ર વેરણ ખીરણ થઈ ગયા છે. મારા અંગરખાના ગળાની પટ્ટી માફક તેણે મને ટૂંપો દીધો છે. તેણે મને કાદવમાં નાખી દીધો છે અને હું ધૂળ તથા રાખ જેવો થઈ પડ્યો છું. હું તને બોલાવું છું પણ તું મને ઉત્તર દેતો નથી. હું ઊભો થાઉં છું અને તું મારી સામું જોયા કરે છે. તું બદલાઈને મારા પર નિર્દય થયો છે. તારા હાથના બળથી તું મને સતાવે છે. તું મને વાયુમાં ઊંચો કરે છે. તું મને તે પર સવારી કરાવે છે અને તું મને તોફાનમાં વાદળની જેમ પીગળાવી નાખે છે. કેમ કે હું જાણું છું કે તું મને મૃત્યુમાં એટલે સર્વ સજીવોને માટે ઠરાવેલા ઘરમાં લઈ જશે. પડી જતા માણસ પોતાનો હાથ લાંબો કરે છે અને તેની દુર્દશામાં મદદને માટે શું તે પોકાર નહીં કરે? શું દુઃખીઓને માટે હું રડતો નહોતો? શું કંગાલોને માટે મારો આત્મા દિલગીર થતો નહોતો? હું શુભની આશા રાખતો હતો પણ અશુભ આવી પડ્યું. હું અજવાળાની આશા રાખતો હતો પણ અંધારું આવી પડ્યું. મારા આંતરડા ચળવળાટ કરે છે અને શાંત થતા નથી. મારા પર વિપત્તિના દિવસો આવી પડ્યા છે. હું સૂર્યના પ્રકાશ વિના શોક કરતો ફરું છું. હું જનમંડળમાં ઉભો થઈને મદદને માટે બૂમ પાડું છું. હું શિયાળનો ભાઈ અને સામૃગોનો સાથી થયો છું. મારી ચામડી કાળી પડી ગઈ છે અને મારા શરીર પરથી ખરી પડે છે. ગરમીથી મારા હાડકા બળી જાય છે અને મારી વીણામાંથી શોકના રાગ નીકળે છે અને મારી વાંસળીમાંથી રુદનનો સ્વર સંભળાય છે. અય્યુબનું પુસ્તક એનો 31મો અધ્યાય. અય્યુબનું પુસ્તક અધ્યાય 31. મેં મારી આંખો સાથે કરાર કર્યો છે. મારે કુંવારિકા પર નજર શા માટે કરવી જોઈએ? કેમ કે ઉપરથી ઈશ્વર પાસેથી 100 હિસ્સો અને ઉચ્ચ સ્થાનથી સર્વશક્તિમાન પાસેથી 100 વારસો મળે છે. શું તે દુરાચાર્યોને માટે વિપત્તિ અને અન્યાય કરનારાઓને માટે આફત નથી? શું તે મારા આચરણ નથી જોતો અને મારા બધા પગલા નથી ગણતો? જો મેં કપટ ભરેલો આચાર કર્યો હોય અથવા જો મારો પગ થગાઈ તરફ દોડ્યો હોય તો અદલ ત્રાજવામાં મને તોડવો જોઈએ કે દેવ મારું પ્રામાણિકપણું જાણે? જો મારું પગલું રસ્તાથી આડું અવળું વળ્યું હોય અને મારું હૃદય મારી આંખોની પાછળ ચાલ્યું હોય અને જો મારા હાથને કંઈક કલંક વળગ્યું હોય તો હું વાવું અને બીજો લણી ખાય. હા, મારા ખેતરની ઉપજ સમૂળગી ઉખેડી નાખવામાં આવે. જો મારું મન કોઈ સ્ત્રી ઉપર લોભાયું હોય, જો હું મારા પડોશીના બારણા પાસે લાખ જોઈને છુપાઈ રહ્યો હોઉં તો મારી પત્ની બીજાના દરણા દળે અને તે બીજા પુરુષની થઈ જાય. કેમ કે એ તો અઘોર કુકર્મ કહેવાય. હા, એ અન્યાય તો ન્યાયાધીશોને હાથે શિક્ષા પાત્ર છે. તે ભસ્મ કરી નાખે અને મારી સગડી ઉપજનું મૂળ બાળી નાખે. એવો એક પ્રકારનો અગ્નિ છે. જ્યારે મારા દાસને કે મારી દાસીને મારી સાથે તકરાર થઈ હોય ત્યારે મેં તેમનો દાવો તુચ્છ ગણ્યો હોય તો જ્યારે ઈશ્વર ઉભો થાય ત્યારે હું શું કરું? અને તે મારી પાસે જવાબ માંગે ત્યારે હું તેને 100 ઉત્તર આપું. જેણે મને ગર્ભસ્થાનમાં બનાવ્યો તેણે જ શું તેને પણ બનાવ્યો નથી? અને એક જ ઈશ્વરે અમને દેવને ગર્ભસ્થાનમાં ઘડ્યા નથી? જો ગરીબોને મેં આશા ભંગ કર્યા હોય અને વિધવાઓની આંખોને નિરાશ કરી હોય અથવા મારો કોળિયો મેં એકલાએ જ ખાધો હોય અને તેમાંથી અનાથોને હિસ્સો ન મળ્યો હોય, તેથી ઉલટું મારી જુવાનીના સમયથી મારા પોતાના છોકરાની જેમ મેં તેને ઉછેર્યો છે અને મારા જન્મથી જ હું વિધવાને માટે માર્ગદર્શક થયો છું. જો મેં કોઈને વસ્ત્રની અછતી મળતા કે દરિદ્રને ઓઢવાના વસ્ત્ર વગરનો જોયો હોય, જો તેણે મને ધન્યવાદ ન આપ્યો હોય અને જો મારા ઘેટાના ઊનથી તેને હૂફ ન મળી હોય, જો દરવાજામાં બેઠેલા ન્યાયાધીશોને મારા પક્ષ ના જાણીને મેં અનાથની વિરુદ્ધ મારો હાથ ઉઠાવ્યો હોય, તો મારો ભુજ ખભામાંથી ખરી પડો અને મારો હાથ ભાંગી જાઓ. કેમ કે ઈશ્વર તરફથી આવતી આફતનો મને ભય હતો અને તેના પ્રભાવને લીધે હું કંઈ પણ કરી શકતો નહોતો. જો મેં સોના પર ભરોસો રાખ્યો હોય અને જો ચોખ્ખા સોનાને મેં મારો આધાર માન્યો હોય, જો મારું ધન ઘણું હોવાને લીધે તથા મારે હાથે ઘણું મેળવ્યું તેને લીધે હું કદી હરખાયો હોઉ, જો મેં પ્રકાશતા સૂર્યને અથવા તો તેજસ્વી ચંદ્રને જોયો હોય ત્યારે મારું હૃદય છુપી રીતે લોભાયું હોય અને મારા મોંએ મારા હાથનું ચુંબન કર્યું હોય, તો એ દોષ પણ ન્યાયાધીશોની શિક્ષાને પાત્ર હોય. કેમ કે ઉચ્ચ સ્થાનમાં રહેનાર દેવનો મેં ઇન્કાર કર્યો હોત, જો મારા દ્વેષ કરનારના નાશથી હું હર્ષ પામ્યો હોઉં અથવા તેને નુકસાન થયું હોય ત્યારે મને ઉલ્લાસ થયો હોય, હા શાપ દઈને તેનો જીવ જાય એવું માગીને મારા મોંને મેં પાપ કરવા દીધું નહીં, મારો ખોરાક ખાઈને તૃપ્ત થયો ન હોય એવો એક પણ માણસ મળી આવે એમ મારા તંબુના માણસોએ કદી કહ્યું નથી. પરદેશીને માર્ગમાં ઉતારો કરવો પડતો નહોતો, પણ મુસાફરને માટે મારા આંગણા હંમેશા ઉઘાડા હતા. જો મારો અન્યાય મારા મનમાં છુપાવીને આદમની જેમ મેં મારા અપરાધોને ઢાંક્યા હોય, એટલે જનસમૂહથી બીને તથા કુટુંબોના તિરસ્કારથી ડરીને હું છાનો માનો બેસી રહ્યો હોઉં અને ઘરમાંથી બહાર નીકળ્યો ન હોઉં, અરે મારી દાદ સાંભળનાર કોઈ હોય તો કેવું સારું. જો આ રહ્યું મારું ચિહ્ન, સર્વશક્તિમાન મને ઉત્તર આપે તો કેવું સારું, અને મારા પ્રતિવાદીએ લખેલું તહમતનામું મારી પાસે હોત તો કેવું સારું. નિશ્ચય હું તેને મારા ખભા પર ઊંચકીને ફરત, મુંગટની જેમ હું તેને મારા માથે પહેરત, હું મારા પગલાની સંખ્યા તેને કઈ બતાવત, સરદારની જેમ હું તેની હજુરમાં જાત. જો મારી જમીન મારી વિરુદ્ધ બૂમ પાડતી હોય અને તેમાંના ચાસ એકત્ર થઈને રડતા હોય, જો મેં તેની ઉપજ પૈસા આપ્યા વગર ખાધી હોય અથવા તેના માલિકોના જીવ મેં ખોવડાવ્યા હોય, તો ઘઉંને બદલે કાંટા અને જવને બદલે નિંદણ તેમાં ઉગો. અયુબના શબ્દો સમાપ્ત થયા છે.
અયુબનું પુસ્તક એનો 32મો અધ્યાય. અયુબનું પુસ્તક અધ્યાય 32. હવે આ ત્રણ માણસોએ અયુબને ઉત્તર આપવાનું બંધ કર્યું, કેમ કે તે પોતાની નજરમાં નેક હતો. ત્યારે રામના કુટુંબના બારાખેલ બુઝીના દીકરા અલીહુને અયુબ પર ક્રોધ ચડ્યો, કેમ કે તેણે દેવ કરતા પોતાને ન્યાયી ઠરાવ્યો. વળી તેના ત્રણ મિત્રો વિરુદ્ધ પણ તેને ક્રોધ ચડ્યો, કેમ કે તેઓ તેની વાતોનો ઉત્તર આપી શક્યા નહોતા, તો પણ તેઓએ અયુબને દોષપાત્ર ઠરાવ્યો હતો. અલીહુ અયુબ પાસે વાત કરવાની વાટ જોઈ રહ્યો હતો, કેમ કે તેઓ તેના કરતા ઉંમરમાં મોટા હતા. અલીહુએ જોયું કે એ ત્રણ માણસોના મુખમાંથી ઉત્તર નીકળતો નથી, ત્યારે તેને ક્રોધ ચડ્યો. બારાકેલ બુઝીના પુત્ર અલીહુએ ઉત્તર આપતા કહ્યું કે હું નાનો છું અને તમે ઘણા વૃદ્ધ છો, માટે હું દબાઈ રહ્યો અને મારો મત તમને જણાવવાને મારી હિંમત ચાલી નહીં. મેં કહ્યું કે દીર્ઘ આયુષ્યવાળા માણસોએ બોલવું જોઈએ અને વૃદ્ધ પુરુષોએ જ્ઞાન શીખવવું જોઈએ, પણ મનુષ્યમાં આત્મા છે ને સર્વશક્તિમાનનો શ્વાસ તેમને સમજણ આપે છે. મોટી ઉંમરવાળા બુદ્ધિમાન છે એમ નહીં અને વૃદ્ધો ન્યાય સમજે છે એમ હંમેશા હોતું નથી, માટે હું કહું છું કે મારું સાંભળો, હું પણ મારો મત દર્શાવીશ. શું બોલવું એ તમે શોધતા હતા ત્યાં સુધી મેં તમારા શબ્દોની રાહ જોઈ અને તમારી દલીલો સાંભળવાને હું લક્ષ દઈ રહ્યો. હા, મેં તમારા ઉપર ધ્યાન દીધું, પણ તમારામાં કોઈએ અયુબને ખાતરી કરી આપી નથી અને તેના શબ્દોનો ઉત્તર પણ આપ્યો નથી. રખેને એવું કહેતા કે અમને જ્ઞાન મળ્યું છે, દેવ તેનો પરાજય કરે માણસ નહીં કરે.
તેણે પોતાના શબ્દો મારી વિરુદ્ધ કહ્યા નથી અને તમારા ભાષણો વડે હું તેને ઉત્તર આપીશ નહીં. તેઓ વિસ્મિત થયા છે, તેઓ ફરીથી ઉત્તર આપતા નથી, તેઓ એક શબ્દ પણ બોલી શકતા નથી.
તેઓ બોલતા નથી અને ગુપચૂપ ઉભા રહ્યા છે. તેઓ ફરી બોલતા નથી તો શું હું વાટ જોઈને બેસી રહું? હું પણ ઉત્તર આપવામાં ભાગ લઈશ, હું પણ મારો મત દર્શાવીશ, કેમ કે મારે પુષ્કળ બોલવાનું છે. મારી અંદરનો આત્મા મને ફરજ પાડે છે, જેનો નીકળવાનો રસ્તો બંધ કરી દીધેલો હોય એવા દ્રાક્ષરસ જેવું મારું મન છે. નવી મશકની જેમ તે ફાટી જવાની અણી પર છે. મારું મન સ્વસ્થ થાય માટે હું બોલીશ, મારે મોઢે હું ઉત્તર આપીશ. હું કોઈ માણસનો પક્ષ કરું એવી આશા કૃપા કરીને રાખશો નહીં, અને હું કોઈ માણસને ખુશામતના ખિતાબો આપીશ નહીં, કેમ કે મને ખુશામત કરતા આવડતું નથી, નહીં તો અમારો કરતા મને જલ્દી ઉપાડી લે.
અયુબનું પુસ્તક એનો 33મો અધ્યાય. અયુબનું પુસ્તક અધ્યાય 33. હવે હે અયુબ, કૃપા કરીને મારું કહેવું સાંભળ અને મારા સર્વ શબ્દો પર ધ્યાન આપ. હવે મેં મારું મુખ ઉઘાડ્યું છે, મારા મુખમાંથી મારી જીભ બોલવા ઉપડી છે. મારા શબ્દો મારા અંતઃકરણનું પ્રામાણિકપણું પ્રગટ કરશે. મારું મન જે સત્ય સમજે છે તે જ મારા હોઠો બોલશે. ઈશ્વરના આત્માએ મને સર્જ્યો છે ને સર્વશક્તિમાનનો શ્વાસ મને જીવન આપે છે. જો તારાથી બની શકે તો તું મને ઉત્તર આપ. ઉભો થઈ જા અને તારી દલીલો મારી આગળ અનુક્રમે રજૂ કર. ઈશ્વરની આગળ હું ને તું બંને સરખા છીએ. હું પણ માટીનો ઘડેલો છું. તારે મારા ત્રાસથી ગભરાવાની જરૂર નથી. મારું દબાણ તારા પર ભારે થશે નહીં. નિશ્ચય મારા સાંભળતા તું બોલ્યો છે. મેં તને એવા શબ્દો બોલતા સાંભળ્યો છે કે હું શુદ્ધ તથા નિષ્કલંક છું, હું નિરપરાધી છું, મારામાં કંઈ અન્યાય નથી. પણ દેવ મારી વિરુદ્ધ લાગ શોધે છે, તે મને પોતાનો શત્રુ ગણે છે. તે મારા પગ હેળમાં નાખે છે, તે મારા સર્વ રસ્તાઓ ધ્યાનમાં રાખે છે. હું તને ઉત્તર આપીશ કે ઈશ્વર માણસ કરતા મોટો છે, માટે તારે એવું બોલવું એ વાજબી નથી. તે પોતાના કોઈ પણ કાર્ય વિશે હકીકત આપતો નથી, માટે તું તેની સાથે શા માટે ટક્કર લે છે? કેમ કે ઈશ્વર એક વખત બોલે છે, અરે બે વખત બોલે તો પણ માણસ લેખવતો નથી. જ્યારે માણસો ભર નિંદ્રામાં હોય કે બિછાના પર ઝોકા ખાતા હોય અને સ્વપ્નમાં અથવા રાતના સંદર્શનમાં પડ્યા હોય, ત્યારે તે માણસોના કાન ઉઘાડે છે અને તેઓ પર શિખામણની છાપ મારે છે કે માણસને તેના ખોટા વિચારથી પાછો હટાવે અને તેના અહંકારને દૂર કરે. તે તેના આત્માને ખાડામાં પડતા તથા તેના જીવને તરવારથી નાશ પામતા બચાવી રાખે છે. વળી તેના બિછાના પર તેને થતા દુઃખથી તથા તેના શરીરમાં થતી જાથુ વેદનાથી તેને એવી શિખામણ મળે છે કે તેનો જીવ અન્નથી ને તેનો આત્મા સ્વાદિષ્ટ ખોરાકથી કંટાળી જાય છે. તેનું માંસ ગળાઈને અદ્રશ્ય થાય છે અને તેના હાડકાં દેખાતા નહોતા, પણ હવે તેના ઢેકા નીકળેલા દેખાય છે. તેનો પ્રાણ કબરની નજીક તથા તેનો જીવ નાશ કરનારાઓની પાસે આવી પહોંચ્યો છે. માણસને માટે શું યથાર્થ છે તે તેને દર્શાવવાને દુભાષ્યા તરીકે હજારમાંનો એક દૂત જો તેની સાથે હોય તો એ તેના પર કૃપાવાન થઈને કહે કે તેને કબરમાં જતા બચાવો, કેમ કે તેના છૂટકાની કિંમત મને મળી છે. ત્યારે બાળકના કરતા પણ તેનું માંસ નિરોગી થશે, તે જુવાનીની સ્થિતિ પાછી પ્રાપ્ત કરે છે. તે ઈશ્વરની પ્રાર્થના કરે છે અને એ તેના પર એવો કૃપાવાન થાય છે કે તે એનું મુખ જોઈને હર્ષ પામે છે અને મનુષ્યોને તે તેની નેકી પાછી બક્ષે છે. માણસો તરફ જોઈને તે તેમને કહે છે કે મેં પાપ કર્યું છે, મેં સત્યને મરડી નાખ્યું છે અને તેથી મને કંઈ લાભ થયો નથી. દેવે મારા પ્રાણને કબરમાં જતા ઉગાર્યો છે, તેથી મારો જીવ પ્રકાશ જોશે. ઈશ્વર માણસોને આ બધા વાના બે વાર, હા ત્રણ વાર પણ આપે છે કે તેનો જીવ કબરેથી પાછો લાવીને
તેને જીવનનો પ્રકાશ દેખાડે. હે અયુબ, બરાબર ધ્યાન દે, મારું સાંભળ, છાનો રહે, એટલે હું બોલીશ. જો તારે કંઈ કહેવું હોય તો મને ઉત્તર આપ, બોલ, કેમ કે હું તને ન્યાય ઠરાવવા ઈચ્છું છું. નહીં તો તું મારું સાંભળ, છાનો રહે, તો હું તને જ્ઞાન શીખવીશ. અયુબનું પુસ્તક એનો 34મો અધ્યાય. અયુબનું પુસ્તક એનો 34મો અધ્યાય. અલીહુએ વળી આગળ બોલતા કહ્યું કે હે શાણા પુરુષો, તમે મારા શબ્દો સાંભળો, અને હે જ્ઞાનીઓ, તમે મારા કહેવા પર ધ્યાન આપો. કેમ કે જેવું તાળવું અન્નનો સ્વાદ પારખે છે, તેમ કાન શબ્દોની પરીક્ષા કરે છે. આપણે પોતાને માટે જે યથાર્થ છે તેને પસંદ કરીએ. સારું શું છે તે આપણે અંદરોઅંદર સમજીએ. કેમ કે અયુબે કહ્યું છે કે હું ન્યાયી છું અને ઈશ્વરે મારો હક ડુબાવ્યો છે. હું ન્યાયી છું તેમ છતાં જૂઠો ગણાવ છું, નિર્દોષ છું તો પણ મારો ઘા અસાધ્ય છે. અયુબના જેવો કયો માણસ છે? તે તો તિરસ્કારને પાણીની જેમ પી જાય છે. તે કુકર્મીઓનો સંગ કરે છે અને ભૂંડા માણસોની સોબત કરે છે. તેણે કહ્યું છે કે માણસ ઈશ્વરમાં આનંદ માને તેમાં તેને કંઈ લાભ નથી. માટે હે સમજુ માણસો, તમે મારું સાંભળો. દુષ્ટતા કરવી એ ઈશ્વરથી અળગું રહો, અને અન્યાય કરવો એ સર્વશક્તિમાનથી દૂર થાઓ. કેમ કે માણસોના કામનું ફળ તે તેને આપશે, અને દરેક માણસને તેના આચાર વિચાર પ્રમાણે બદલો આપશે. નિશ્ચય ઈશ્વર દુષ્ટતા કરશે જ નહીં, અને સર્વશક્તિમાન કદી પણ ન્યાય ઊંધો વાળશે નહીં. તેને પૃથ્વીનો અધિકાર કોણે સોંપ્યો છે, અથવા આખી દુનિયાની વ્યવસ્થા કોણે કરી છે? જો તે માણસ પર પોતાનું અંતકરણ લગાડે, જો તે તેનો આત્મા ને તેનો શ્વાસ પોતાની પાસે પાછો ખેંચી લે, તો આ સર્વ દેહધારીઓ એકદમ નાશ પામે અને મનુષ્ય પાછું ધૂળમાં મળી જાય. હવે જો તને બુદ્ધિ હોય તો આ મારું સાંભળ, મારો બોધ ધ્યાનમાં લે. જે ન્યાયનો દ્વેષ કરે તે શું અધિકારી હોય? ન્યાયી તથા પરાક્રમી દેવને તું દોષપાત્ર ઠરાવશે શું? તે રાજાને કહે છે કે તું અધમ છે, અને ઉમરાઓને કહે છે કે તમે દુષ્ટ છો. તે સરદારોની શરમ નથી રાખતો, અને ગરીબ કરતા ધનવાનને વધારે ગણતો નથી. તેઓ સર્વ તેના હાથના કૃત્યો છે. એક પળમાં મધરાતે તેઓ મરી જાય છે. લોકોને આંચકો લાગે છે એટલે તેઓ લોભ થઈ જાય છે. બળવાનો કોઈ પણ માણસના કર્યા સિવાય નાશ પામે છે. કેમ કે તેની આંખો મનુષ્યના આચાર વિચાર ઉપર છે. તે તેની સગળી વર્તણૂક જુએ છે. દુષ્કર્મીઓ સંતાઈ શકે એવો કોઈ અંધકાર કે મૃત્યુ છાય નથી. કેમ કે માણસ દેવની હજુરમાં ન્યાયસન આગળ ઉભો થાય ત્યારે તેને માટે તેને વિચાર કરવાને કશો વિલંબ લાગતો નથી. તે અદભુત રીતે સમર્થ માણસોને ભાંગીને ચૂરા કરે છે, અને તેમની જગ્યાએ બીજાઓને સ્થાપન કરે છે. માટે તે તેઓના કામોની ખબર લે છે, અને તે તેમને રાતમાં એવા પાયમાલ કરે છે કે તેમનો વિનાશ થઈ જાય છે. દુષ્ટ માણસ તરીકે તે તેઓને ખુલ્લી રીતે બીજાઓના દેખતા મારે છે. કેમ કે તેને ન અનુસરતા તેઓ તેનાથી વિમુખ થાય, અને તેના કોઈ પણ માર્ગની દરકાર તેઓએ કરી નહીં. આમ તેઓએ ગરીબની બૂમ તેની પાસે પહોંચાડી, અને તેણે દુઃખીઓની બૂમ સાંભળી. જ્યારે તે શાંતિ આપે ત્યારે તેને દોષપાત્ર કોણ ઠરાવી શકે? વળી પ્રજાથી અથવા માણસથી તે પોતાનું મુખ અદ્રશ્ય રાખે ત્યારે તેને કોણ જોઈ શકે? આથી જ અધર્મી માણસ રાજ ન કરી શકે, અને લોકોને ફાંદામાં નાખનાર કોઈ ટકી શકે નહીં. શું કોઈએ ઈશ્વરને એમ કહ્યું છે કે મેં શિક્ષા વેઠી છે, માટે હવે પછી હું પાપ કરીશ નહીં, અથવા જે હું સમજતો નથી તે તું મને શીખવ? જો મેં અન્યાય કર્યો હોય તો હું હવે પછી એવું કરીશ નહીં. તું તેનો ઇનકાર કરે છે, માટે શું તે તારી મરજી પ્રમાણે બદલો આપે? કેમ કે તારે જ પસંદ કરવું જોઈએ અને મારે નહીં. માટે જે કંઈ તું જાણતો હોય તે બોલ.
સમજણા માણસો મને કહેશે, હા અમારું સાંભળનાર દરેક જ્ઞાની પુરુષ મને કહેશે કે અયુબ જ્ઞાન વગર બોલે છે અને તેના શબ્દો ડાપણ વગરના છે. દુષ્ટ માણસની જેમ ઉત્તર આપ્યાને લીધે અયુબની અંત સુધી પરીક્ષા થાય તો કેવું સારું, કેમ કે તે પોતાના પાપમાં દંગાનો ઉમેરો કરે છે, તે આપણા દેખતા તાળીઓ પાડે છે અને ઈશ્વરની વિરુદ્ધ લાંબી લાંબી વાતો કરે છે.
અયુબનું પુસ્તક એનો 35મો અધ્યાય. અયુબનું પુસ્તક અધ્યાય 35. વળી અલીહુએ કહ્યું કે તું એવું કહે છે કે એમાં મને સો ફાયદો થવાનો છે, મેં પાપ કર્યું હોત તો જે મફત તેના કરતા હાલ મને વધારે સો નફો મળશે. શું એવું ધારવું તને ઘટે છે? અથવા શું તું એમ કહે છે કે ઈશ્વરના કરતા મારું ન્યાય પણ અધિક છે? હું તને તથા તારા સાથીઓને ઉત્તર આપીશ, આકાશ તરફ નજર કરીને જો, તારા કરતા ઊંચા અંતરિક્ષને નિહાળ. જો ત્યાં પાપ કર્યું હોય તો તેથી તેની વિરુદ્ધ તું શું કરે છે? જો તારા અપરાધો વધી જાય તો તેથી તેનું તું શું નુકસાન કરે છે? જો તું ન્યાયી હોય તો તું તેને શું આપે છે? અથવા તે તારા હાથથી શું પામે છે? તારી દુષ્ટતાથી તારા જેવા માણસને તો ઈજા થાય અને તારી નેકીથી તો મનુષ્યને નફો થાય. જુલમની વૃદ્ધિના કારણથી તેઓ કકડી ઉઠે છે, બળવાનના જુલમથી તેઓ મદદને માટે બૂમ પાડે છે. પણ કોઈ એમ નથી કહેતું કે જે મને રાત્રે ગાયન કરાવે છે, જે આપણને પૃથ્વીના પશુઓના કરતા વધારે શીખવે છે અને જે આપણને ખેચર પક્ષીઓના કરતા વિશેષ જ્ઞાની કરે છે, તે મારો સર્જનહાર ઈશ્વર ક્યાં છે? ત્યાં તેઓ બૂમ પાડે છે, પણ દુષ્ટ માણસના અહંકારને લીધે કોઈ તેમને ઉત્તર આપતું નથી. નિશ્ચય ઈશ્વર દંભીઓનું સાંભળશે નહીં અને સર્વશક્તિમાન તેઓને લેખવશે નહીં. જ્યારે તું કહે છે કે હું તને દેખાતો નથી ત્યારે તે નહીં સાંભળશે. એ કેટલું વિશેષ સંભવિત છે, પણ તારો દાવો તો તેની આગળ છે, માટે તું તેની વાટ જો. પણ હવે તેણે કૃપામાન થઈને શિક્ષા કરી નથી અને ઉદ્ધતાયને તે જાજી લેખવતો નથી, માટે અયુબ પોતાને મોડે વ્યર્થ વાતો કરે છે અને જ્ઞાન વિના બકવાદ કરે છે. અયુબનું પુસ્તક એનો 36મો અધ્યાય. અયુબનું પુસ્તક અધ્યાય 36. વળી અલીહુએ આગળ વધીને કહ્યું કે થોડી ધીરજ રાખ, હું તને બતાવીશ હજીએ ઈશ્વરના પક્ષમાં હું કેટલુંક બોલવાનો છું. હું દૂરથી બહુવિધ જ્ઞાન લાવીને મારો કરતા ન્યાયી છે એ હું સાબિત કરીશ, કેમ કે નિશ્ચય મારા શબ્દો જૂઠા નથી. પૂરો જ્ઞાની માણસ તારી સામે છે. જો ઈશ્વર પરાક્રમી છે અને કોઈનો તુચ્છકાર કરતો નથી, તે મહા બુદ્ધિમાન છે, તે દુષ્ટોનું રક્ષણ કરતો નથી પણ દુઃખીઓના હકની સંભાળ લે છે. નેક માણસો ઉપરથી તે પોતાની દ્રષ્ટિ પાછી ખેંચી લેતો નથી, પણ તેઓને રાજાઓની સાથે ઊંચા આસન પર સદા બેસાડે છે અને તેઓને ઉચ્ચ પદવીએ ચડાવે છે. જો તેઓને બેડીઓ પહેરાવવામાં આવે અને જો તેઓ વિપત્તિમાં સપડાય તો તેઓને તેઓના અહંકારથી કરેલા કૃત્યો તથા તેઓના અપરાધો બતાવે છે. વળી શિક્ષણ તરફ તેઓના કાન ઉઘાડે છે અને અન્યાયથી પાછા ફરવાની તેઓને આજ્ઞા કરે છે. જો તેઓ સાંભળીને તેને શરણે જાય તો તેઓ પોતાના દિવસો આબાદીમાં અને પોતાના વર્ષો સુખચેનમાં ગુજારશે. પણ જો તેઓ નહીં સાંભળશે તો તેઓ તરવારથી નાશ પામશે અને તેઓ જ્ઞાન પામ્યા વિના મરણ પામશે. પણ જેઓના હૃદય અધર્મી છે તેઓ તેના કોપનો સંગ્રહ કરે છે, તેઓને બંધનમાં નાખે છે, ત્યારે તેઓ મદદને માટે બૂમ પાડતા નથી. તેઓ જુવાનીમાં મરણ પામે છે અને તેમનો જીવ દુષ્ટોની સાથે નાશ પામે છે. તે વિપત્તિવાનને વિપત્તિમાંથી છુડાવે છે અને જુલમ વડે તેઓને સાંભળતા કરે છે. તે તને સંકટમાંથી કાઢીને સંકળાશ વગરની બોડી જગામાં દોરી જાત અને તારી મેજ પર પીસેલું મિષ્ટાન પુષ્કળ હોત. પણ દુષ્ટોને ન્યાયથી જે સજા થાય તેથી તું ભરપૂર છે.
न्यासन तथा न्याय तारू ग्रहण करे छे, सावध रहे, रखे ने क्रोध तने आड़े मार्गे दोरी ने तने मजाक करवाने ललचावे, अने तारा दुखो भारे होवाती तू आड़े मार्गे वड़ी जाए। शू तारू द्रव्य अथवा तारी बद्धी शक्तियो तने संकट माथी उगारी सके? जे रात्रे प्रजाओ पोतपोतानी जगाए थी नाश पामे छे, तेवी रातनी इच्छा न राख, सावध था, अन्याय नो विचार दूर कर, केम के संकट सहन करवा करता तेने वधारे पसंद कर्यो छे। जो देव पोताना सामर्थ्य वडे महिमावान कार्यो करे छे, तेना जेवो शिक्षक कोण छे? ते जे कार्यो करे छे ते कोईना फरमाव्याथी करे छे अथवा ते अनीति करी छे एम कोई तेने कही सके? तेना जे कामना स्तोत्रो लोको गाता आव्या छे तेने लीधे तेनी स्तुति करवानु याद राख। सगळा लोकोए ते पर नजर राखी छे, माणसो घणे दूर थी ते जुए छे। जो ईश्वर महान छे तेने आपणे पूरेपूरो ओळखी शकता नथी, तेना वर्षोनी संख्या अगम्य छे, केम के ते पाणीना टीपा उपर खेंची ले छे, तेनी वराळ थईने ते वरसाद रूपे वरसे छे, तेने ते वादळमांथी नीचे मोकले छे अने मनुष्य उपर पुष्कळ वरसावे छे। अरे वादळोनो विस्तार केटलो छे तथा तेना गगन मंडपमां गर्जनाओ केवी रीते थाय छे ते कोण समझी सके? जुओ ते पोतानो प्रकाश पोतानी आसपास प्रसारे छे, ते पर्वतोनी टोचो तेथी ढांकी दे छे, केम के एवोथी ते लोकोनो न्याय करे छे, ते पुष्कळ अन्न आपे छे, ते पोताना हाथथी वीजळीने मोकले छे અને પોતાના ધારેલા નિશાન પર પડવાની તેને આજ્ઞા કરે છે, તેની ગર્જના તેના વિશે ખબર આપે છે, આવતા તોફાન વિશે ઢોર દ્વારા પણ સમાચાર પહોંચાડે છે। અયુબનું પુસ્તક એનો 37મો અધ્યાય, અયુબનું પુસ્તક અધ્યાય 37। એથી પણ મારું હૃદય તો કાંપે છે અને તેની જગ્યાએથી ચોંકી જાય છે, તેની ગર્જના તથા તેના મુખમાંથી નીકળતી વાણી ध्यान दईने सांभळो, ते तेने आखा आकाश में सर्व दिशाए ने तेनी वीजड़ी ने पृथ्वीना छेड़ा सुधी मोकली दे छे, तेनी पाछड़ गड़गड़ाट थाय छे, ते पोताना महत्वथी गर्जना करे छे, तेनो अवाज संभळाय छे, ते समय ते वीजड़ी ने बंद पाड़तो नथी। ईश्वर पोते आश्चर्यकारक गर्जना करे छे, ते एवा महान कृत्यो करे छे के जे आपणे समझी शकता नथी, केम के ते बरफ ने तेमज वरसाद ना झापटा ने तथा वरसाद नी भारे रेलो ने आज्ञा करे छे के पृथ्वी पर पड़ो, ते दरेक मणस ने पोताना हाथ थी काम करता अटकावे छे, के तेना सजेला सर्व मणसो ने तेना सामर्थ्य नु भान थाय, त्यारे पशुओ ओथे भराई जाय छे अने पोताना कोतरो मा भराई रहे छे, दक्षिण माथी वंटोळिया अने उत्तर माथी ठंडी निकळी आवे छे, ઈશ્વરના શ્વાસથી હિમ પડે છે અને પાણી ઠરી જાય છે, તે ઘાળા વાદળામાં પાણી ભરે છે, તે વાદળામાંથી વીજળીને પ્રસારે છે, તે તેના ચલાવ્યાથી ચોગરદમ ફરે છે, કે દુનિયાના વસ્તીવાળા સગળા ભાગમાં તેઓ તેની સર્વ આજ્ઞાઓ પ્રમાણે વર્તે, પછી પોતાની પૃથ્વીને માટે ગમે તો શિક્ષાને માટે કે ગમે તો દયાને માટે તે તેને મોકલતો હોય। હે અયુબ, આ સાંભળ, શાંત ઉભો રહીને દેવના અદભુત કાર્યોનો વિચાર કર, કેવી રીતે ઈશ્વર તેમને શિર ફરજો મૂકે છે અને પોતાના મેઘની વીજળી પાસે ચમકારા કરાવે છે, તે શું તું જાણે છે? વાદળા કેવી રીતે અધર સમતોલ રહે છે તથા જ્ઞાનમાં જે સંપૂર્ણ છે તેના આશ્ચર્યકારક કૃત્યોને તું શું જાણે છે? દક્ષિણના વાયુથી પૃથ્વી શાંત થાય છે ત્યારે તારા વસ્ત્રો કેમ ગરમ બને છે એ તું જાણે છે? આકાશ કે જે ગાળેલી ધાતુની આરસીના જેવું મજબૂત છે તેની બરોબરી કરીને તું તેને પ્રસારી શકે? આપણે તેને શું કહેવું તે અમને શીખવ, કેમ કે આપણે શું બોલવું તે અંધકારને લીધે ગોઠવી શકતા નથી। શું તેને કહેવાય કે હું બોલવા ઈચ્છું છું? શું કોઈ માણસ એમ ઈચ્છે કે હું ગરક થઈ જાઉં? પવન આકાશને નિર્મળ કરી નાખે છે ત્યારે તેમાં ચળકતા પ્રકાશ તરફ લોક જોઈ શકતા નથી, ઉત્તરમાંથી સુવર્ણ પ્રભા નીકળે છે, ઈશ્વરનું ગૌરવ ભયાવહ છે, સર્વશક્તિમાનનો પાર તો આપણે પામી શકતા નથી, તે મહાપરાક્રમી છે, તે ઇન્સાફને ઊંધો વાળશે નહીં, તેથી માણસો તેનો ડર રાખે છે, પોતાને જ્ઞાની માનનારને તે ગણકારતો નથી. અયુબનું પુસ્તક એનો 38મો અધ્યાય. અયુબનું પુસ્તક અધ્યાય 38. ત્યારે યહોવાએ વંટોળિયામાંથી અયુબને ઉત્તર આપતા કહ્યું કે અજ્ઞાનપણાના શબ્દોથી ઈશ્વરી ઘટનાને અંધારામાં નાખનાર આ કોણ છે? હવે મરદની જેમ તારી કમર બાંધ, કેમ કે હું તને પૂછીશ અને તું મને ઉત્તર આપ. જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય તો કહી દે, જો તું જાણતો હો તો કહે. તેના માપ કોણે ઠરાવ્યા અને તેના માપવાની દોરી કોણે લંબાવી? શા ઉપર તેના પાયા સજ્જડ બેસાડવામાં આવ્યા? જ્યારે પ્રભાતના તારાઓ ભેગા મળીને ગાયન કરતા હતા અને સર્વ દેવદૂતો હર્ષનાદ કરતા હતા, તે દરમિયાન તેના ખૂણાનો પથ્થર કોણે બેસાડ્યો? અથવા કહે કે જાણે ગર્ભસ્થાનમાંથી નીકળ્યો હોય એમ સમુદ્ર ધસી આવ્યો, ત્યારે તેને બારણાથી બંધ કોણે કર્યો? જ્યારે મેં વાદળને તેનું વસ્ત્ર બનાવ્યું અને ગાઢ અંધકારથી તેને વીંટી દીધો, તેને માટે મેં હદ ઠરાવી આપી અને ભૂંગળો તથા બારણા બેસાડ્યા અને તેને કહ્યું કે તારે અહીં સુધી જ આવવું, પણ એથી આગળ વધવું નહીં, અને અહીં તારા ગર્વિષ્ઠ મોજા અટકાવી દેવામાં આવશે. ત્યારે તું ક્યાં હતો? શું તે તારા આખા આયુષ્યમાં સવારને કદી આજ્ઞા કરી છે અને પ્રભાતને તેનું સ્થળ જણાવ્યું છે કે તે પૃથ્વીની સરહદોને પકડીને તેઓમાંથી દુષ્ટોને ખંખરી નાખે? જેમ બીવા પ્રમાણે માટીના આકારો જુદા જુદા થાય છે અને બધી વસ્તુઓ વસ્ત્રની માફક જેમ દીપી નીકળે છે તેમ તે બદલાય છે, અને દુષ્ટોને તેમનો પ્રકાશ પહોંચાડવામાં આવતો નથી અને ગર્વિષ્ઠોના હાથ ભાંગી નાખવામાં આવે છે. શું તું સમુદ્રના જરાઓના મૂળમાં દાખલ થયો છે કે તેના ઊંડાણની શોધમાં તું ફરી વળ્યો છે? શું મરણ દ્વારો તારી આગળ ખુલ્લા થયા છે કે મૃત્યુ છાયાના દરવાજા શું તે જોયા છે? શું પૃથ્વીનો વિસ્તાર તારા ખ્યાલમાં આવ્યો છે? જો એ બધું તું જાણતો હો તો કહી બતાવ. પ્રકાશના આદિ સ્થાનમાં જવાનો માર્ગ ક્યાં છે અને અંધકારનું સ્થળ ક્યાં છે કે તું તેની સીમનો પત્તો કાઢે અને તેના મકાન સુધીનો રસ્તો તું જુએ? નિશ્ચય તું જાણતો જ હશે, કેમ કે તું તો ત્યારે જન્મ્યો હતો અને તારું આયુષ્ય લાંબુ છે. શું તું બરફના ભંડારોમાં બેઠો છે અથવા કરાના ભંડારો શું તે જોયા છે? તેમને મેં સંકટના દિવસોને માટે અને યુદ્ધ તથા સંગ્રામના દિવસને માટે ભરી મૂક્યા છે. કયે માર્ગે અજવાની વહેંચણી થાય છે અને પૂર્વનો વાયુ પૃથ્વી પર કયે માર્ગે પ્રસરે છે? પાણીની રેલને માટે કોણે નાળા ખોદ્યા છે અથવા ગર્જનાની વીજળીને માટે માર્ગ કોણે બનાવ્યો છે કે જેથી જ્યાં કોઈ માણસ વસ્તુ નથી ત્યાં અથવા જ્યાં કોઈ માણસ નથી એવા અરણ્યમાં તે તેમને વરસાવે, જેથી ઉજ્જળ તથા વેરાન જમીન તૃપ્ત થાય અને કુમળું ઘાસ ઉગી નીકળે? શું વરસાદને પિતા છે? ઝાકળના ટીપાને કોણે જન્મ આપ્યો છે? હિમ કોના ગર્ભસ્થાનમાંથી નીકળ્યું અને આકાશનું ધોળું ઠરી ગયેલું ઝાકળ કોણે પેદા કર્યું છે? પાણી તો જાણે પથ્થરની માફક ઠરી જાય છે અને ઊંડાણની સપાટી જામી જાય છે. શું તું કૃતિકા નક્ષત્રને બાંધી શકે છે અથવા મૃગ શિર્ષના બંધ છોડી શકે છે? શું તું રાશિઓને વખતસર ચલાવી શકે છે? શું તું સપ્તર્ષિને તેના મંડળ સહિત દોરી શકે છે? શું તું આકાશના નિયમો જાણે છે? શું તું તેની સત્તા પૃથ્વીમાં સ્થાપી શકે છે? શું તું તારો અવાજ વાદળા સુધી પહોંચાડી શકે છે જેથી તું પુષ્કળ વરસાદ લાવી શકે? શું તું વીજળીઓને એવી રીતે ચમકાવી શકે છે કે તેઓ જઈને તને કહે કે અમે અહીં છીએ? વાદળામાં જ્ઞાન કોણે મૂક્યું છે અથવા ધૂમકેતુને કોણે સમજણ આપી છે? વાદળોની ગણતરી કરવાને કોની અક્કલ પહોંચી શકે અથવા આકાશની મશકો કોણ રેડી શકે કે જેથી ધૂળ ભીંજાને લોંધો થઈ જાય છે અને ઢેફા એકબીજા સાથે સજ્જડ ચોંટી જાય છે? શું તું સિંહણને માટે શિકાર પકડી શકે અથવા સિંહના બચ્ચાની ભૂખ ભાંગી શકે? એટલે જ્યારે તેઓ પોતાના કોતરોમાં લપાઈ રહે છે અને શિકારની વાટ જોઈને ઓથે છુપાઈ રહે છે, ત્યારે જ્યારે કાગડાના બચ્ચા ઈશ્વરની આગળ પોકાર કરે છે અને અન્ન વગર ભટકે છે, ત્યારે તેને ભક્ષ કોણ પૂરું પાડે છે? અયુબનું પુસ્તક એનો 39મો અધ્યાય. અયુબનું પુસ્તક અધ્યાય 39. શું જંગલી પહાડી બકરીઓનો વિયાવાનો વખત તું જાણે છે કે હરણીઓનો ફળવાનો વખત તું ઠરાવી શકે છે? શું તેમના ગર્ભના પૂરા મહિનાની સંખ્યા તું જાણી શકે છે? અથવા તેઓ ક્યારે વિયાય તે સમય તું જાણે છે? શું તેઓ નમીને તેમના બચ્ચાને જણે છે? તેઓ પોતાનું દર્દ નિવારે છે? તેમના બચ્ચા ખાસા મજેના હોય છે? તેઓ ખુલ્લા મેદાનમાં ઉછરે છે? તેઓ બહાર ફરવા નીકળે છે અને તેમની પાસે પાછા આવતા નથી? જંગલી ગધેડાને કોણે છૂટો મૂકી દીધો છે? અથવા જંગલી ગધેડાના બંધ કોણે છોડી નાખ્યા છે? તેનું ઘર મેં વેરાનમાં તથા તેનું રહેઠાણ મેં ખારવાળા પ્રદેશમાં ઠરાવ્યું છે. તે નગરની ધાધણને તુચ્છ ગણે છે અને હાંકનારની બૂમો તેને સાંભળવી પડતી નથી. પર્વતોની હાર તેનું ચરવાનું બીડ છે અને દરેક વનસ્પતિને તે શોધતો ફરે છે. જંગલી ગોધો શું ખુશીથી તારી સેવા બજાવશે? અથવા શું તે તારા કોડિયામાં રહેશે? શું તું જંગલી ગોધાને અછોડાથી બાંધીને ખેતરના ચાસમાં ચલાવી શકે છે? કે શું તે તારી મરજી પ્રમાણે ચાલીને ખીણના ખેતરો ખેડશે? તેનું બળ ઘણું છે માટે શું તું તેનો ભરોસો કરશે? અથવા શું તું તારી મહેનતનો આધાર તેના પર રાખશે? શું તું તેના પર એવો ભરોસો રાખશે કે તે તારા દાણા ઘેર લાવશે અને તારા ખડાના દાણા વખારમાં ભરશે? સામૃગ પોતાની પાંખો આનંદથી હલાવે છે, પણ તેના પીછા અને રૂઆ શું માયડું હોય છે? કેમ કે તે પોતાના ઈંડા જમીન પર મૂકીને જતી રહે છે અને ધૂળ તેમને સેવે છે. કદાચ કોઈનો પગ તેમને કચડી નાખે કે કદાચ રાની પશુ તેને પગથી ખૂંદી નાખે, તે ભૂલી જાય છે. તે પોતાના બચ્ચા વિશે એવી નમેરી થઈ જાય છે કે જાણે તેઓ તેના હોય જ નહીં. તેનો શ્રમ નિષ્ફળ જાય તો પણ તે બીતી નથી, કેમ કે ઈશ્વરે તેને બુદ્ધિહીન સર્જી છે. તેણે તેને અક્કલ આપી નથી. તે પોતાની પાંખ વડે ઊંચી ચડે છે. તે સમયે તે ઘોડાને તથા તેના સવારને તુચ્છ ગણે છે. શું ઘોડાને ત્યાં બળ આપ્યું છે? શું તેની ગરદનને ફરફરતી કેશવાળીથી ઢાંકી છે? શું તેને તીડની જેમ કુદાવ્યો છે? તેના હણહણાટની ધમક ભયંકર છે. તે નીચ પ્રદેશમાં પગથી જમીન ખોતરે છે અને પોતાના બળથી મજા માણે છે. તે હથિયારબંધ માણસોની ભેટ લેવા જાય છે. તે ભયને હસી કાઢે છે અને ગભરાતો નથી અથવા તરવાર સામે પૂઠ ફેરવતો નથી. ભાલો, ઝડકતો ભાલો તથા બરછી તેના પર ખણખણે છે. તે જુસ્સાથી અને ક્રોધથી જમીનને ગળી જાય છે અને રણસિંગડાનો અવાજ સાંભળે છે ત્યારે તેને લેખવતો નથી. જ્યારે જ્યારે રણસિંગડું વાગે ત્યારે તે કહે છે કે વાહ, અને તેને દૂરથી યુદ્ધની વાસ આવે છે. સરદારોનો ધમકાર તથા હોકારા પણ સાંભળે છે. શું બાજ પક્ષી તારા દાપણથી ઉડે છે અને પોતાની પાંખો દક્ષિણ વણી ફેલાવે છે? શું ગરુડ તારા હુકમથી ઊંચે ચડે છે અને પોતાનો માળો ઊંચે બાંધે છે? તે ખડક પર વસે છે. ત્યાં ખડકના કરાડા પર તથા ગઢમાં તેનું રહેઠાણ છે. ત્યાંથી તે પોતાનો શિકાર શોધી કાઢે છે. તેની આંખો તેને દૂરથી જુએ છે. તેના બચ્ચા પણ લોહી ચૂસે છે અને જ્યાં મૂળદા છે ત્યાં તે હોય છે. અયુબનું પુસ્તક એનો 40મો અધ્યાય. અયુબનું પુસ્તક એનો 40મો અધ્યાય. વળી યહોવાએ અયુબને ઉત્તર આપતા કહ્યું કે શું નિંદાખોરથી સર્વશક્તિમાનની સાથે વિવાદ થઈ શકે? જે ઈશ્વરની સાથે વાદ વિવાદ કરે છે તે તેનો ઉત્તર આપે. ત્યારે અયુબે યહોવાને ઉત્તર આપ્યો કે હું કંઈ વિષાત્મ નથી, તો હું તને શું ઉત્તર આપી શકું? હું મારો હાથ મારા મોં ઉપર મૂકું છું. એક વાર હું બોલ્યો છું, પણ હવે ફરી નહીં બોલું. હા, બે વાર બોલ્યો છું, પણ હવે હું આગળ વધીશ નહીં. ત્યારે યહોવાએ વંટોળિયામાંથી અયુબને ઉત્તર આપ્યો કે હવે મરદની જેમ તારી કમર બાંધ, હું તને પૂછીશ અને તું મને ખુલાસો આપ. શું તું મારો ઠરાવ પણ રદ કરશે? તું ન્યાયી ઠરે માટે તું મને દોષી ઠરાવશે? તને દેવના જેવા ભૂજ છે? તેના જેવા અવાજથી શું તું ગરજી શકે છે? તું શ્રેષ્ઠતા તથા મહત્વથી પોતાને શણગાર અને માન તથા પ્રતાપને ધારણ કર. તારા કોપનો ઉભરો ગર્વિષ્ઠો પર ઢોળી દે અને તેના પર દ્રષ્ટિ કરીને તેને નમાવી દે. દરેક અહંકારીને નીચો પાડ અને દુષ્ટો જ્યાં ઉભા હોય ત્યાં તેમને પગથી ખૂંદી નાખ, તેઓ સઘળાને ધૂળમાં દાટી દે અને શેઓલમાં તેઓના મુખ ઢાંકી દે, ત્યારે તો હું પણ તારા વિશે કબૂલ કરીશ કે તારો પોતાનો જમણો હાથ તને બચાવી શકે. મેં તારી સાથે ગેંડાને ઉત્પન્ન કર્યો છે, તેને જો તે બળદની જેમ ઘાસ ખાય છે, તેનું બળ તેની કમરમાં છે, તેની શક્તિ તેના પેટની રજ્જુઓમાં છે, તે પોતાની પૂંછડી દેવદારની જેમ હલાવે છે, તેના સ્નાયુઓ એકબીજા સાથે સજ્જડ જોડાયેલા છે, તેના હાડકા પિત્તળની નળીઓ સરખા છે, તેની પાંસળીઓ લોખંડના સળિયા જેવી છે, તે દેવની કૃતિઓમાં શ્રેષ્ઠ છે. તેના સર્જનહારે તેને તેની તરવાર આપી, ત્યાં સર્વ રાની પશુઓ રમે છે, તેવા પર્વતોમાં તેને માટે તે ચારો નિશ્ચય ઉગાવે છે, કમળ વૃક્ષો નીચે અને બરુઓને ઓથે તથા અભિનાશવાળી જગાઓએ તે પડી રહે છે. કમળ વૃક્ષો તેને પોતાની છાયાથી ઢાંકે છે, નાળાઓના વેલા તેની આસપાસ વીંટળાઈ વળે છે, નદી ઉભરાય તો પણ તે ધ્રુજતો નથી, જો યર્દનમાં પૂર ચડીને તેના મોં સુધી પાણી આવે તો પણ તે નિર્ભય રહે છે. તે સાવધ હોય ત્યારે શું કોઈ તેને પકડી શકે અથવા ફાંદા વડે કોઈ તેનું નાક વીંધી શકે? અયુબનું પુસ્તક એનો 41મો અધ્યાય. અયુબનું પુસ્તક અધ્યાય 41. શું તું મગરને ગલથી ખેંચી કાઢી શકે અથવા દોરીથી તેની જીભને દબાવી શકે? શું તું તેના નાકમાં નાથ નાખી શકે કે આંકડાથી તેનું જડબું વીંધી શકે? શું તે તારી આગળ કરગરશે કે તે તારી આગળ નમ્ર વચનો બોલશે? શું તે તારી સાથે એવો કરાર કરશે કે તું તેને હંમેશને માટે ચાકર રાખે? પક્ષી સાથે તું રમે છે તેમ તેની સાથે તું રમશે શું? અથવા તારી કુમારિકાઓને માટે તેને તું બાંધશે? શું માછીઓ તેનો વેપાર કરશે? શું તેઓ તેને વેપારીઓમાં વેચી આપશે? શું તેની ચામડીને પાંખવાળા ભાલોડાથી કે તેના માથાને મચ્છી મારવાના ભાલાથી ભરી શકે છે? તારો હાથ તેના ઉપર મૂકી જો, ત્યારે જે યુદ્ધ થાય તેનું સ્મરણ કરીને તું ફરી એવું ન કરીશ. તે વિશેની આશા નિષ્ફળ છે, શું તેને જોઈને જ કોઈના હાંજા ગગડી ન જાય? તેને છંછેડીને ઉઠાવવાની હિંમત ધરે એવો કોઈ સુરવીર નથી, તો મારી આગળ ઉભો રહી શકે એવો કોણ છે? તેની સાથે યુદ્ધ કરીને કોણ ફતે પામ્યો છે? આખા આકાશ નીચે એવો કોઈ નથી. તેના અવયવો, તેનું અજબ બળ તથા તેની સુંદર રચના વિશે હું ચૂપ રહીશ નહીં. તેનું ઉપલું વસ્ત્ર કોણ ઉતારી શકે? તેના બેવડા દાંતના જડબામાં કોણ પેસી શકે? તેનું મોઢું કોણ ઉગાડી શકે? તેના દાંત ભયંકર છે, તેના મજબૂત ભીંગડાનું તેને અભિમાન છે. તેઓ એકબીજા સાથે સજ્જડ જકડાઈ ગયા છે, એટલે એકબીજા સાથે એવા જોડાયેલા છે કે તેમની વચ્ચે હવા પણ દાખલ થઈ શકે નહીં. તેઓ એકબીજાની સાથે ભીડાયેલા છે, તેઓ એકબીજા સાથે એવા ચોંટેલા છે કે તેમને છૂટા પાડી શકાય નહીં. તે છીંકે છે ત્યારે પ્રકાશ ચમકે છે, અને તેની આંખો પ્રભાતની આંખના પોપચા જેવી છે. તેના મુખમાંથી બળતી મસાલો નીકળે છે અને અગ્નિની ચિનગારીઓ વછૂટે છે. તેના નસકોરામાંથી ઉકળતા પાણીની વરાળ તથા બળતી મસાલોના ધુમાળા જેવું નીકળે છે. તેના શ્વાસથી કોયલા સળગી ઉઠે છે અને તેના મુખમાંથી ભડકા નીકળે છે. તેની ગરદનમાં બળ છે અને તેની આગળ જાનવરો ત્રાસથી થરથરી ઉઠે છે. તેના માંસના લોચા એકબીજા સાથે ચોંટેલા છે, તેઓ તેના અંગ પર એવા સજ્જડ બંધાયેલા છે કે તેઓને હલાવી પણ શકાય નહીં. તેનું કલેજું પથ્થર જેવું કઠણ છે, ઘંટીના નીટલા પળ જેવું સખત છે. જ્યારે તે ઉઠે છે ત્યારે બળવાનો ડરે છે, ગભરાટથી તેઓ ભાન ભૂલી જાય છે. જો કોઈ તેને તરવારથી ઝાટકા મારે તો તેમાં તેનું કંઈ વળે નહીં, તેમજ ભાલો તીર કે તીક્ષ્ણ બરછીનું પણ કંઈ વળે નહીં. તે લોખંડને પરાળ જેવું અને પિત્તળને કોયલા લાકડા જેવું ગણે છે, બાણ તેને નસાડી શકે નહીં. ગોફળના ગોળા તો તેની નજરમાં ખૂપરા બની જાય છે, ડાંગો પણ ખૂપરામાં લેખાય છે. ભાલાના ઘસારાને તે હસી કાઢે છે, તેના નીચેના ભાગ કઠણ ઠીકરા જેવા છે. તે કાદવ પર જાણે કે મસળવાનો જેસલો ફેરવે છે, તે ઊંડાણને હાલ્લાની જેમ ઉકાળે ચડાવે છે, તે સમુદ્રને રગડા જેવો કરે છે, તે પોતાની પાછળ ચળકતો શેરડો પાડે છે ત્યારે કોઈ ધારે કે સમુદ્ર ભૂરો છે। પૃથ્વી પર બીજું કોઈ પ્રાણી તેના સરખું નિર્ભય સૂરજાયેલું નથી। તે સર્વ ઊંચી વસ્તુઓને જુએ છે। તે સર્વ ગર્વિષ્ઠ પ્રાણીઓનો રાજા છે। અયુબનું પુસ્તક એનો 42મો અધ્યાય। અયુબનું પુસ્તક અધ્યાય 42। ત્યારે અયુબે યહોવાને ઉત્તર આપ્યો કે હું જાણું છું કે તું સગળું કરી શકે છે અને તારા કોઈ મનસુબાને અટકાવી શકાય નહીં। અજ્ઞાનપણાથી ઈશ્વરી ઘટનાને અંધારામાં નાખનાર આ કોણ છે તે ત્યાં કહ્યું। તે ખરું કહ્યું, તેથી હું સમજતો નહોતો તે બોલ્યો છું। તે બાબતો એવી અદભુત છે કે હું તે સમજી શક્યો નહીં। કૃપા કરીને સાંભળ એટલે હું બોલું, હું તને પૂછું અને તું મને ખુલાસો આપ, એવું તું બોલ્યો હતો। મેં મારા કાનથી તારા વિશે સાંભળ્યું હતું, પણ હવે હું તને પ્રત્યક્ષ જોઉં છું, તેથી હું મારી જાતથી કંટાળું છું અને ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું। અયુબ સાથે બોલી રહ્યા પછી યહોવાએ અલીફાઝ તેમાનીને કહ્યું કે તારા પર તથા બે મિત્રો પર મારો કોપ સળગી ઉઠ્યો છે, કેમ કે જેમ મારો સેવક અયુબ બોલ્યો છે તેમ તમે મારા વિશે ખરું બોલ્યા નથી। તેથી તમારે માટે 7 ગોધા અને 7 ઘેટા લો અને મારા સેવક અયુબ પાસે જઈને પોતાને માટે દહન્યાર પણ ચડાવો। મારો સેવક અયુબ તમારે માટે પ્રાર્થના કરશે, તેને સ્વીકારીને હું તમારી મૂર્ખાઈ પ્રમાણે તમારી ભલે નહીં કરું। મારો સેવક અયુબ બોલ્યો છે તેમ મારે વિશે જે ખરું છે તે તમે બોલ્યા નથી। ત્યારે અલીફાઝ તેમાની બિલદાદ સુહી તથા સોફાર નામાથી યહોવાએ તેમને જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે કર્યું અને યહોવાએ અયુબની પ્રાર્થનાનો અંગીકાર કર્યો। જ્યારે અયુબે પોતાના મિત્રોને માટે પ્રાર્થના કરી ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને અગાઉ હતું તે કરતા યહોવાએ અયુબને બમણું આપ્યું। તે વખતે તેના સર્વ ભાઈઓ, તેની સર્વ બહેનો તથા આગળના તેના સર્વ ઓળખીતાઓએ આવીને તેને ઘેર તેની સાથે ભોજન કર્યું અને જે સઘળી વિપત્તિ ઈશ્વર તેના પર લાવ્યો હતો તેને લીધે તેઓએ તેને માટે શોક કરીને તેને દિલાસો દીધો। વળી દરેક માણસે તેને નાણાંનો એક એક સિક્કો તથા દરેક જણે સોનાની એક એક વીંટી આપી। એમ યહોવાએ અયુબના આગલા સમય કરતા પાછલા સમયને વધારે સમૃદ્ધિવાન કર્યો। તેની પાસે 14,000 ઘેટા, 6,000 ઊંટ, 1,000 જોડ બળદ અને 1,000 ગધેડીઓ થયા। વળી તેને 7 પુત્ર તથા 3 પુત્રીઓ થયા। તેણે પહેલીનું નામ યમીમા, બીજીનું નામ કસિયા અને ત્રીજીનું નામ કેરેન હાપુખ પાડ્યું। આખા દેશમાં અયુબની પુત્રીઓ જેવી કોઈ ખૂબસૂરત સ્ત્રીઓ નહોતી। તેમના પિતાએ તેઓને તેઓના ભાઈઓની સાથે હિસ્સા આપ્યા। એ પછી અયુબ 140 વર્ષ સુધી જીવ્યો અને તેણે પોતાના પુત્રો તથા પુત્રોના પુત્રો આ 4 પેઢીઓ જોઈ। આ પ્રમાણે અયુબ સંપૂર્ણ વૃદ્ધ વયે મરણ પામ્યો।